આજે આપણે જે આ 23મું વચનામૃત પઠન કર્યું એના પ્રારંભમાં શ્રીજી મહારાજ પોતાની એક રૂચિની વાત કરે છે. એમને એક ગ્રંથ અતિશય પ્રિય છે એમની ચર્ચા કરે છે કે અમને વાસુદેવ મહાત્મય નામે જે ગ્રંથ તે અતિશય પ્રિય છે. શા માટે? ભગવાનના ભક્તને ભગવાનને ભજાની જે સર્વ રીતિ એ સર્વ રીતિ એ ગ્રંથમાં કહી છે. વાસુદેવ મહાત્મયને શ્રીજી મહારાજે આ સંપૂર્ણ વચનામૃતમાં 3 વખત યાદ કર્યું છે. પ્રથમ વખત આ પ્રથમના 23માં, બીજી વખત મધ્યના 22માં વચનામૃતમાં. ત્યાં મહારાજ એમ બતાવે છે, વાસુદેવ મહાત્મયને વિશે એકાંતિક ભક્તના ધર્મ કહ્યા છે. કેવો એકાંતિક? એનું ટૂંકું ફોર્મ કે એકાંતિક ભક્ત હોય તે પોતાનું રૂપ દેહ માને નહીં, પોતાને ચૈતન્ય રૂપ માને અને સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય તેણે સહિત ભગવાનની ભક્તિ કરે ને એક ભગવાન વિના બીજા કોઈ પદાર્થની વાસના રાખે નહીં. આવું જે એકાંતિક ભક્તનું સ્વરૂપ એ વાસુદેવ મહાત્મ્યમાં કહ્યું હશે એટલા માટે એમને આ અતિશય પ્રિય છે. કારણ કે એકાંતિક ભક્તના ધર્મ વાસુદેવ મહાત્મ્યમાં કહ્યા છે. આ પ્રમાણે મધ્યના 22માં વચનામૃતમાં વાસુદેવ મહાત્મ્ય નામના ગ્રંથને યાદ કર્યો. ફરીથી ત્રીજી વખત ગરડા મધ્યના 28માં વચનામૃતમાં, ત્યાં પ્રાગજી પુરાણી મધ્યનું 28મું, પ્રાગજી પુરાણી મહારાજને એમ કહે છે કે શ્રીમદ ભાગવત જેવો તો કોઈ ગ્રંથ જ નથી. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, શ્રીમદ ભાગવત તો સારું જ છે પણ સ્કંદ પુરાણને વિશે વાસુદેવ મહાત્મય છે તે જેવો કોઈ ગ્રંથ જ નથી. કાં જે એ ગ્રંથને વિશે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ તથા અહિંસાપણું એમનું અતિશય પ્રતિપાદન કર્યું છે. એટલા માટે વાસુદેવ મહાત્મય જેવો કોઈ ગ્રંથ નથી. શ્રીમદ ભાગવત તો સારું છે પણ જો સમજીએ ઊંડાણથી તો એમનો કહેવાનો અર્થ એવો છે કે એના કરતા પણ એ તો સારું જ છે, પરંતુ સ્કંદ પુરાણને વિશે જે વાસુદેવ મહાત્મય છે એના જેવો કોઈ ગ્રંથ નથી. એનો અર્થ શું થયો? નંબર 1 કયું થયું? સ્કંદ પુરાણને વિશે વાસુદેવ મહાત્મય છે એ નંબર 1 શ્રીજી મહારાજની રૂચિમાં. તો 3 વખત કોઈ વસ્તુ તમે બોલી જાઓ ત્યારે પર્યાપ્ત કહેવાય, એટલે અતિશયતા કહેવાય. તો વાસુદેવ મહાત્મય શ્રીજી મહારાજને અતિશય પ્રિય છે. પરંતુ એક વાસ્તવિક બાબત એ છે કે આપણે ક્યારેય વાસુદેવ મહાત્મય ખોલવાનો પ્રયાસ કરતા નથી. સારા એ સત્સંગ સમુદાયમાં આ વચનોને વિચારીને કોઈએ વાસુદેવ મહાત્મયનું અધ્યયન કર્યું હોય એવો તમને એક નહીં મળે. હા, આમાં આવે એટલે પછી એમને વાંચી નીકળી જાય. તમને કોઈ સાહિત્યમાં રુચિ હોય અને કોઈ સાહિત્યકાર કોઈ એકાદ પુસ્તકનું નામ આપે તો સાહિત્યની રૂચિવાળો એ પુસ્તકને ગમે ત્યાંથી ખોલીને વાંચવા પ્રયાસ કરે. પણ આપણને આ મહારાજના વચનોમાં એવો રસ નહીં હોય તો વાસુદેવ મહાત્મ્યને કોઈએ પણ જનરલી ખોલીને વાંચીને વિચારવાનો પ્રયાસ નથી કર્યો. સ્કંદ પુરાણ એના 7 ખંડ છે, એમાંનો છેલ્લો 7મો ખંડ એ વિષ્ણુ ખંડ છે. એ વિષ્ણુ ખંડમાં પણ 3 કાંડ છે. પહેલો કાંડ છે એ કર્મકાંડ છે, બીજો કાંડ છે એ જ્ઞાન કાંડ છે અને ત્રીજો કાંડ છે એ ઉપાસના કાંડ છે અને એ જ વાસુદેવ મહાત્મ્ય નામે ગ્રંથ છે. ફક્ત 32 અધ્યાયનો નાનકડો ગ્રંથ, આ આપણી જે હજારી કીર્તનાવલી છે એવડો જ ગ્રંથ. બિલકુલ 32 અધ્યાય, પરંતુ અતિશય પ્રિય છે. એના કારણો હશે ને, અને વાત બહુ સાચી છે, મુદ્દાની છે. વાસુદેવ મહાત્મય એવું અદ્ભુત શાસ્ત્ર છે, એની શરૂઆત જ એટલી મીઠી છે કે શરૂઆતમાં જ આ પ્રશ્ન પૂછવામાં આવે છે. શૌનક ઋષિ સુત પુરાણીના પુત્ર ઉગ્રશ્રવાને પ્રશ્ન કરે છે, એવી જ રીતે ભીષ્મ પિતામહ બાણશૈયા ઉપર સૂતા છે ને એમને યુધિષ્ઠિર મહારાજ એ જ સરખો પ્રશ્ન પૂછે છે. કયો પ્રશ્ન? કે મહારાજ, અનેક પ્રકારની ઉપાસના આ વિશ્વમાં પ્રવર્તિત છે, અનેક દેવી દેવતાઓની ઉપાસના છે, પરંતુ એમાંથી શ્રેષ્ઠ ઉપાસના કઈ છે? કે જે તત્વની ઉપાસના કરવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થની સિદ્ધિ થાય, સદ્ય સિદ્ધિ થાય અને આત્યંતિક કલ્યાણની પ્રાપ્તિ થાય, એવું કયું તત્વ છે કે જેની ઉપાસના માણસ માત્ર કરવી જોઈએ? કારણ કે અનેક ઉપાસના છે, એમાંથી અમારે શેની ચોઈસ કરવી, પસંદગી શેની કરવી? તો આપના મતે એ કયું તત્વ શ્રેષ્ઠ છે? આ પ્રશ્ન ભીષ્મદાદાને પણ યુધિષ્ઠિરે શ્રીકૃષ્ણ ભગવાનની હાજરીમાં જ પૂછ્યો છે. શૌનક ઋષિ પણ સુત પુરાણીના પુત્રને પણ આ પ્રશ્ન પૂછે છે. અને એનાથી વિશેષ બદ્રીપતિ નારાયણને બદ્રિકાશ્રમમાં જઈને સ્વયં નારદજી પણ આ પ્રશ્ન પૂછે છે. અને એ ત્રણેયના પ્રશ્નોના પ્રારંભથી વાસુદેવ મહાત્મય નામનો ગ્રંથ શરૂ થાય છે. ત્રણેય જગ્યાએ એક જ પ્રશ્ન પૂછાયો અને જવાબ એક જ આવ્યો ત્રણેય તરફથી, કે ભલે ગમે તેટલા દેવી દેવતાઓની ઉપાસના ભૂમંડળમાં પ્રવર્તિત હોય, પરંતુ વિચારવાન પુરુષોએ સદ્ય આત્યંતિક કલ્યાણની પ્રાપ્તિને માટે જો કોઈ ઉપાસના કરવા યોગ્ય તત્વ હોય તો અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ એક જ છે, બીજા કોઈ નહીં. તમામ દેવતાઓનો છેદ બદ્રીપતિ નારાયણે નારદજીની સામે ઉડાડી દીધો, એક જ. અને એ કેવા? અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ. અક્ષરાધિપતિ શબ્દ વપરાયો છે એકદમ સ્પષ્ટ. હવે એક એક મુદ્દો તમે જોશો ને તો તમને મનમાં ભાવ થશે કે શ્રીજી મહારાજને વાસુદેવ મહાત્મ્ય શું કામ પ્રિય છે, એટલું બધું સ્પષ્ટ છે. આત્યંતિક શ્રેયને માટે, એકાંતિક માર્ગને માટે ટૂંકું ને ટચ, કોઈ પણ ગોટા નહીં, અને સ્પષ્ટ રીતે માણસ પ્રભુના ચરણે પહોંચી જાય, નિર્વિઘ્ન પહોંચી જાય. તો એક જ અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ છે, એ સર્વથા ભાવથી ઉપાસના કરવા યોગ્ય છે, આવો નિર્ણય બદ્રીપતિ નારાયણે નારદજીને આપ્યો. એ જ નિર્ણય યુધિષ્ઠિરને ભીષ્મદાદાએ આપ્યો અને એનું સંકલિત રૂપ શૌનકાદિક ઋષિઓને સંભળાવવામાં આવ્યું. અક્ષરાધિપતિ, જેને આપણે અક્ષરધામના પતિ કહીએ છીએ, એવું નિરૂપણ વાસુદેવ મહાત્મયમાં છે. બીજી બાબત એવી છે કે આપણે જે જુદા જુદા ધામને સમજવાનો પ્રયાસ કરીએ છીએ, નામથી જાણીએ છીએ, બદ્રિકાશ્રમ, શ્વેતદ્વીપ, વૈકુંઠ, ગોલોક અને અક્ષરધામ, તો આ વાસુદેવ મહાત્મય નામના ગ્રંથમાં તમને એ બધા ધામનો સૂચિત અર્થ તમને જાણવા મળશે. આ એક જ ગ્રંથમાં બધાને સમાવિષ્ટ કર્યા છે, એવી રીતે વણ્યા છે કે જરા સમજવા તમારી પાસે શક્તિ જોઈએ, દ્રષ્ટિ જોઈએ. જો એની વાર્તામાં ખોવાઈ જાઓ તો મૂળ તત્વ તમને હાથ ન આવે. પરંતુ બહુ સ્પષ્ટ રીતે ગરડા પ્રથમનું સાતમું વચનામૃત આધ્યાત્મિક વાર્તામાં ભ્રમી જવાય છે એ છે, બરાબર ને? એમાં છેલ્લે ભગવાનનો અન્વય વ્યતિરેક જ્યારે સમજાવે છે ત્યારે વ્યતિરેક સ્વરૂપમાં એમ કહે છે કે અક્ષર બ્રહ્મ, ઈશ્વર, જીવ, માયા ને માયાના કાર્યરૂપ જે બ્રહ્માંડો, એ બધાથી પાર પર ગોલોક ધામ દેવી છે, બ્રહ્મ જ્યોતિ રહ્યો છે, તેને વિશે ભગવાન રહ્યા છે એમ જે કહેવું એ ભગવાનનું વ્યતિરેક સ્વરૂપ છે. હવે આ સમજાતું નથી, કારણ કે અક્ષર બ્રહ્મથી પર વળી ગોલોક ને વળી બ્રહ્મ જ્યોતિ ને એમાં પુરુષોત્તમ, પરંતુ એ સમજ તમને વાસુદેવ મહાત્મ્યમાં સ્પષ્ટ મળે, અદભુત છે. એટલે વાસુદેવ મહાત્મય, એનાથી એક બીજી બાબત કે જે પાંચ ભેદને શ્રીજી મહારાજ પ્રશ્નાર્થના રૂપમાં યોગી યતિઓ સંન્યાસીઓને પૂછતા, જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મના સ્વરૂપ અમને સમજાવો, એવી જે સુંદર પાંચ ભેદની એમની રૂચિ, એ વાસુદેવ મહાત્મયમાં વર્ણિત છે. એક ઈશારો કર્યો છે, એનું કારણ એટલું છે અમુક અમુક બાબતોનો કે જ્ઞાનકાંડ આગળ જતો રહ્યો છે, એટલે હવે એને વિસ્તારથી જોવું હોય તો તમારે ઇતરમાંથી થોડું જોઈ લેવું, પરંતુ પાંચ ભેદ તમને સ્પષ્ટ રીતે જોવા મળે તો વાસુદેવ મહાત્મયમાં મળે. બ્રહ્મ ને પરબ્રહ્મનો ભેદ એ સરસ રીતે એમાં સાંપડે. હવે એનાથી પણ વિશેષ કે એકાંતિક ધર્મ જે છે એનું સ્વરૂપ સંપૂર્ણપણે વાસુદેવ મહાત્મયમાં સમગ્રપણે પથરાયેલું છે, અને એ પણ કેટલી બધી વિશિષ્ટતાથી. સ્વયં નારદજી શ્વેતદ્વીપના નિરન મુક્તોની સાથે અક્ષરધામમાં જાય છે. અક્ષરધામમાં પુરુષોત્તમની પાસે નિરન મુક્તો સાથે નારદજી જાય છે, અને અક્ષરાધિપતિ પુરુષોત્તમને નારદજી પ્રશ્ન કરે છે કે મહારાજ મને એકાંતિક ધર્મ સમજાવો. જો કેવી મજા છે, અક્ષરાધિપતિને નારદજી પ્રશ્ન કરે છે કે મહારાજ મને એકાંતિક ધર્મની સમજ આપો, અને પુરુષોત્તમ નારાયણ એમને સુંદર રીતે એકાંતિક ધર્મ સમજાવે છે. એમાં સ્વધર્મ એવી સરસ રીતે ભગવાને સમજાવ્યો છે, જ્ઞાન નિરૂપણ છે, વૈરાગ્યનું નિરૂપણ છે, ભક્તિનું નિરૂપણ છે, પ્રવૃત્તિ નિવૃત્તિના ભેદ બતાવીને નિવૃત્તિ ધર્મ એવો સરસ શ્રેષ્ઠ રીતે સ્થાપ્યો છે, હિંસામય અહિંસામય યજ્ઞોમાંથી અહિંસામય યજ્ઞ અહિંસામય પ્રવૃત્તિ એ રૂપ ધર્મ એ શ્રેષ્ઠ છે એવો સુંદર રીતે નારદજીને ભગવાન શ્રી નારાયણે સમજાવ્યો છે. આમાંથી બે બાબતો આપણે સૌ યાદ રાખવા જેવી છે. પહેલી બાબત કે અક્ષરધામને કોણ પામે અને કોણ ન પામે એવી સંપ્રદાયમાં અમુક લોકો ખાસ ચર્ચા કરતા હોય છે, તો એ લોકોએ આ વાસુદેવ મહાત્મયનું જે પ્રકરણ છે એને યાદ રાખવું જોઈએ કે નિરન મુક્તોની સાથે નારદજી અક્ષરધામમાં પુરુષોત્તમની મુલાકાતમાં છે. હવે તમારે એ યાદ રાખીને ચર્ચા કરવી જોઈએ કે અક્ષરધામમાં કોણ પામે ને કોણ ન પામે. અમુક લોકોનું સ્પષ્ટ એવું કેવું હોય છે કે અમુક લોકો તો ન જ પામે, તો અહીંયા તો એ બાબતનું થોડું ખંડન થાય છે કે નારદજી અક્ષરધામમાં પહોંચ્યા છે, પુરુષોત્તમની પાસેથી એકાંતિક ધર્મની સમજનો પ્રશ્ન પણ ઉઠાવ્યો છે, તો એ પણ એક યાદ રાખવા જેવી બાબત છે. અને બીજી બાબત, થોડા વખત પહેલા મારી પાસે એક પુસ્તક બહુ નાનું હાથમાં આવ્યું હતું, એકાંતિક ધર્મના ધારક સત્પુરુષ. તો લેખક એમાં એમ કહે છે, વચનામૃતનો થોડો આધાર આપીને, કે શ્રીજી મહારાજ વાસુદેવ મહાત્મય ગ્રંથને પ્રિય ગણાવે છે એટલા માટે કે એકાંતિક ધર્મ એમાં છે. પરંતુ એ લેખક મુરબી એવું લખે છે કે વાસુદેવ મહાત્મયમાં ફક્ત ત્રણ શ્લોકમાં જ એકાંતિક ધર્મનું નિરૂપણ કરી વાસુદેવ મહાત્મય ઇતિશ્રી કરે છે, પૂરું કરી દે છે. તો એમની ભૂલ ભરેલી દ્રષ્ટિ છે. વાસુદેવ મહાત્મયમાં લંબાણપૂર્વક એકાંતિક ધર્મનું પ્રસ્થાપન કરાયેલું છે, ત્રણ શ્લોકોમાં વાસુદેવ મહાત્મય એકાંતિક ધર્મને સમેટી નથી લેતો. કારણ કે જે વાત શ્રીજી મહારાજે મધ્યના 22 અને 28 કરી કે એકાંતિક ધર્મનું સ્વરૂપ શેમાં છે, વાસુદેવ મહાત્મયમાં છે. કઈ કઈ રીતે છે કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ અહિંસા એ બધાનું એમાં વિસ્તારથી પ્રતિપાદન છે, તો એનો અર્થ એ થયો કે એમાં વિસ્તારથી છે, પરંતુ જોવાની એક દ્રષ્ટિ હોવી જોઈએ. તો એકાંતિક ધર્મ વાસુદેવ મહાત્મ્યમાં સુંદર રીતે. એનાથી પણ એક બીજી મીઠી બાબત કે નારદજીને અક્ષરાધિપતિ પુરુષોત્તમ એકાંતિક ધર્મની સમજ આપતા આપતા સૃષ્ટિના ઉત્પત્તિ કાળે બ્રહ્માની સાથે પુરુષોત્તમને જે કંઈ સંવાદ થયો છે એ સંવાદમાંથી બહુ સરસ વાત નારદજી આગળ ભગવાન નારાયણ રજૂ કરે છે. એ રજૂ કરતા એમ કહે છે કે નારદજી, એ સૃષ્ટિના ઉત્પત્તિ કાળે મેં બ્રહ્માને સૃષ્ટિમાં સહાયક થવા માટે મેં એમને કહેલું, હું અવતારો ધારણ કરીને તમારી સૃષ્ટિમાં મદદગાર થઈશ. અને પછી એ કાળે ભગવાને કેવા કેવા અવતારો હું ધારણ કરીશ એની વાત બ્રહ્માને કહેલી એ નારદજીને કહે છે. એમ કહીને ભગવાને મત્સ્ય રૂપ હું ધારણ કરીશ, કચ્છ રૂપ હું ધારણ કરીશ, વામન રૂપ હું થઈશ, પરશુરામ હું થઈશ, વ્યાસ અવતાર હું થઈશ, વૃષભ દત્તાત્રેય હું થઈશ, ભગવાન રામ રૂપે પણ હું પ્રગટીશ, ભગવાન કૃષ્ણ રૂપે પણ હું આવીશ. અને હવે એક જે મીઠી બાબત છે તે એ છે કે એ કાળે ભગવાન શ્રી પુરુષોત્તમ નારાયણ નારદજીને કૃષ્ણ અવતાર સુધી સમજાવ્યા પછી એક વસ્તુ કહે છે કે હે નારદ, એ કલયુગમાં હું સ્વામી નારાયણ રૂપે ધરતી ઉપર પ્રગટ થઈશ. એની ભવિષ્યવાણી વાસુદેવ મહાત્મયમાં સ્પષ્ટ રૂપે ભગવાન પુરુષોત્તમ નારદજીને બતાવે છે. કુલ 15 અવતારોની ચર્ચા પરાત્પર પુરુષોત્તમ નારાયણે નારદજી સાથે કરી છે. એમાં ભગવાન સ્વામિનારાયણ રૂપે હું અવતરીશ એની ચર્ચા કર્યા પછી એ કલ્કી અવતારની ચર્ચા કરી અને પૂરું કરી દીધું છે. તો એ જે સ્પષ્ટ શ્લોક આપણને ઘણી વખત એમ થાય કે વાસુદેવ મહાત્મ્ય તમારા સંપ્રદાય વાળાએ છપાયો હોય તો એમાં શ્લોક ઘાલી દીધા હોય તો એમાં નવી નવાઈની કોઈ વાત નથી. ઘાલમેલ કળવી કરવી એ મનુષ્યનો સ્વભાવ છે. તો આપણા સંપ્રદાયે જે પ્રકાશિત કરેલા પુસ્તક હોય તો આપણને એમ થાય, બીજાને પણ એમ થાય કે આમાં કંઈ સંશય જાગે એવી સંભાવના ખરી. પરંતુ એ સંશયની નિવૃત્તિ માટે મને જ્યાં ત્યાંથી જે જૂના વાસુદેવ મહાત્મય ઇતર લોકોએ પ્રકાશિત કર્યા હતા એને મેળવ્યા અને એમાં વાસુદેવ મહાત્મયમાં 18મા અધ્યાયમાં જે આ કથા કહેવાયેલી છે એ અધ્યાયોને મેં સરખાવ્યા. કલકત્તામાંથી ગુરુમંડળ ગ્રંથમાળાના ઉપક્રમે જે પુરાણો બહાર પડ્યા એમાં પણ ભગવાન સ્વામિનારાયણની સ્પષ્ટ આગાહી લખાયેલી છે. એટલે હવે આપણને એક વાત તો નક્કી થઈ કે આ કેવળ આપણા સંપ્રદાયવાળાએ ઘૂસાડેલો કોઈ આ પ્રશ્ન નથી. થોડોક શબ્દાત્મક ફેરફાર છે બંને ગ્રંથોમાં, પરંતુ એનાથી પણ વિશેષ મીઠાશ આવે છે. તો બંને જે શ્લોકો છે થોડા તમારા માટે અને થોડા કોઈ સંશોધક વિવેચક એવા વિદ્વાન પુરુષોને કંઈક લિંક મળે એટલા માટે બંને શ્લોકો કમ્પેર થાય એ માટે હું તમારી આગળ રજૂ કરું છું. 3 શ્લોકમાં આ વસ્તુ દર્શાવી છે. 18મો અધ્યાય, 41, 42 અને 43 શ્લોક. તો ભગવાન નારદજીને કહે છે, મયા કૃષ્ણેન નિહતા સા અર્જુનેન રણેશુએ પ્રવર્તયિષ્યંતિ અસુરાસ્તે તો અધર્મમ યદાક્ષિતો. જ્યારે પૃથ્વી ઉપર અસુરો આવી રીતે અધર્મનો વધારે ફેલાવો કરશે ત્યારે શું કરીશ? આ જે પેલો શ્લોક છે 41મો, એ બંનેમાં સરખો છે. આપણા ગ્રંથમાં, આપણા સંપ્રદાયમાં પ્રકાશિત થયા છે એ ગ્રંથમાં અને ઇતર વાસુદેવ મહાત્મ્ય જે પ્રકાશિત થયા એમાં બિલકુલ સરખા છે. પછીનો 42મો શ્લોક છે, ધર્મ દેવાત તદા મૂર્તો નર નારાયણાત્મના પ્રવૃતેપી કલૌ બ્રહ્મન ભૂત્વાહમ સામગો દ્વિજઃ. આપણા સંપ્રદાયમાં આ રીતે શ્લોક લખાયેલો છે કે ધર્મદેવ અને મૂર્તિ દેવી થકી હું નરનારાયણના આત્મારૂપ, એટલે સમજો કે નરનારાયણને નિમિત્ત બનાવીને હે બ્રહ્મન, હું કલયુગમાં સામવેદી સર્વરિયા બ્રાહ્મણને ત્યાં અવતાર ધારણ કરીશ. હવે પેલા જે ગ્રંથ છે એમાં શું લખ્યું છે કે ધર્મ દેવા તદા ભક્તાદ અહમ નારાયણો મુનિહિ. પેલામાં નરનારાયણાત્મન આવ્યું તો અહીંયા ઉલટાનું સ્પષ્ટ, નારાયણ મુનિ રૂપે ધર્મદેવ અને ભક્તિ દેવી થકી
જનિષ્ય કૌશલે દેશે, ચોખ્ખું પૂરેપૂરું એડ્રેસ, જનિષ્ય કૌશલે દેશે ભૂમૌહી સામગો દ્વિજઃ, કૌશલ દેશમાં સામવેદી બ્રાહ્મણ રૂપે નારાયણ મુનિ રૂપે હું ધર્મને ભક્તિ દેવી થકી જ કલયુગમાં પ્રગટ થઈશ. આ કલકત્તાની પ્રતમાં છપાયેલું છે આ રીતે. હવે ત્રીજો શ્લોક છે, પ્રગટીને શું કરીશ? તો આપણા સંપ્રદાયના ગ્રંથમાં મુનિ શાપાન નૃતામ પ્રાપ્તમ શર્ષિન જનકમાત્મનઃ તતો અવિતા અગુરુભ્યોહમ સદ્ધર્મમ સ્થાપયન અજ. ધરતી ઉપર પ્રગટ થઈને દુર્વાસા ઋષિના શાપથી મનુષ્ય દેહને પામેલા જે ઋષિઓ છે એ બધાને અગુરુઓ થકી હું રક્ષણ કરીશ અને સદ્ધર્મનું સ્થાપન કરીશ. હવે પેલી જે પ્રત છે એમાં આ પ્રમાણે શ્લોક છે, મુનિ શાપાન નૃતામ પ્રાપ્તાન ઋષિંસ્તા તથો ઉદ્ધવમ. ઋષિઓ અને ઉદ્ધવને જે શાપ થયો છે એ બધાને હું અસુરે ભ્યોહમ, પેલામાં આવ્યો અગુરુઓ ભી, આમાં આવ્યો અસુરો થકી હું રક્ષણ કરીશ. ઋષિઓ અને ઉદ્ધવ, તો આપણે કહે છે ઉદ્ધવ સદગુરુ રામાનંદ સ્વામી, તે બધાને ઋષિઓના ઋષિના શાપથી હું મુક્ત કરીશ, રક્ષણ આપીશ અને સદ્ધર્મનું સ્થાપન કરીશ. આ પ્રમાણે બહુ મીઠી વાત વાસુદેવ મહાત્મ્યમાં સ્પષ્ટપણે ભગવાન સ્વામિનારાયણની આગાહી રૂપે કહેવાયેલી છે. તો અત્યાર સુધી તો આપણે ક્યારેક ક્યારેક વાસુદેવ મહાત્મ્ય સાંભળ્યું છે, પરંતુ હંમેશા વક્તાઓએ સાગર મંથનની કથા અને ઉપરીચર વસુની રાજાની કથાને એવા રોચક શબ્દોથી આપણને સંભળાવી છે, બીજા બધા તત્વો માર્યા ગયા છે. અને જો યાદ રહ્યું હોય, મેં પણ બે ત્રણ ચાર વખત વાસુદેવ મહાત્માની કથા અમુક અમુકને મુખે સાંભળી હશે, પણ મને સાગર મંથન અને ઉપરીચર વસ્તુ સિવાય કઈ કથા વસ્તુ હાથ આવી હોય એવું મને યાદ નથી. કારણ કે મૂળ તત્વો જે કથાના કહેવાના છે એ નજરમાં આવતા નથી. એનું પેલું કારણ તો એવું છે કે તમે વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ ખોલો તો એમાં જે ધર્મનું જ્ઞાનનું આ તે જે સ્વરૂપ નિરૂપણ થાય તો એ તમને પરિચિત લાગે છે, કારણ કે એ તમને શિક્ષાપત્રીમાં મળે છે. એવું જ તમે જે સાંભળ્યું છે કે વાંચ્યું એવું તમને વચરામૃતમાં મળે છે. એટલે તમને શું થાય છે, એટલે કે આપણને એમ થાય કે આમાં નવીન શું છે, જે આપણે જાણીએ છીએ આમાં છે, વિશેષ કંઈ નથી. પણ વાસુદેવ મહાત્માની વિશિષ્ટતા એ છે કે વચનામૃત અને શિક્ષાપત્રી બહુ પછી છે, એના પહેલા વાસુદેવ મહાત્મ્ય છે. એ જ વાસુદેવ મહાત્મ્યની વિશિષ્ટતા છે, અને એટલા જ માટે ભગવાન સ્વામિનારાયણને પ્રિય છે કે જે તમે આજે જાણો છો એ પહેલા એમાં હતું, એટલે શ્રીજી મહારાજને એ ગમે છે. અને એ શ્રીજી મહારાજે સાર સાર પોતે હંમેશા ઉપદેશમાં વણ્યું, આચારમાં વણ્યું, શિક્ષાપત્રીમાં વણ્યું, શાસ્ત્રોમાં પણ વણ્યું, એટલે તમને નવું નથી લાગતું, એટલે એના પ્રત્યે આદર જાગતો નથી. આ એક આપણી ધૂંધળી દ્રષ્ટિ છે. પણ જુદા પડીને જો તમે વાસુદેવ મહાત્મ્યને નજરમાં લો તો તમે નાચવા માંડો બીજા ગ્રંથોના કમ્પેરમાં, એવું એ વાસુદેવ મહાત્મ્ય છે. અને બીજી બાબત શું થાય કે કથાઓનો એવો વર્ણનાત્મક પ્રસંગ આવે કે એની આડશમાં જે સૂક્ષ્મ તત્વો સમજવાના છે. જો હું તમને કહું છું ને કે આ બધા ધામને સમજવા હોય તો તમે વાસુદેવ મહાત્મ્ય ખોલો, પણ હું તમને 101% કહી શકું કે તમે એને 4-5 વાર વાંચો તો તમને કદાચ હાથમાં આવે કે ન આવે. એટલે એ સમજવા માટે થોડું બહુ ચિંતનાત્મક રીતે એમાં પ્રવેશ કરો તો વાસુદેવ મહાત્મ્યની અદભુતતા નજરમાં આવે, ખરેખર અદભુત. અને શ્રીમદ ભાગવતનો જે પ્રચાર થયો ઘણા વર્ષોથી આચાર્યો દ્વારા, એની સાથે સાથે જો શ્રી વાસુદેવ મહાત્મ્યનો પ્રચાર થયો હોત તો આપણા વૈષ્ણવ ધર્મનું ફોર્મ બહુ જ જુદું હોત અને એનું પરિણામ પણ અદભુત આવ્યું હોત. કારણ કે એનો પ્રચાર ભગવાન સ્વામિનારાયણે કર્યો. ભાગવતની સાથે વાસુદેવ મહાત્મ્યને મૂકી 8-7 શાસ્ત્રોને આવી રીતે મોખરે કરનાર હોય તો એક ભગવાન સ્વામિનારાયણ છે. બધા આચાર્યોએ ભાગવતને પાયો બનાવીને ખૂબ પ્રચાર કર્યો, ભાગવતને ખૂબ આગળ કર્યું, જરાય ખોટું પણ નથી. આજે પણ આપણે એટલા જ આદરથી ભાગવતને માનીએ છીએ. પરંતુ સમજવાની એ બાબત છે કે જો વાસુદેવ મહાત્મ્ય એમાં એડ કરવામાં આવ્યું હોત, જેમ શ્રીજી મહારાજે 8 શાસ્ત્રોને એડ કર્યા, ઉમેર્યા કે આ બધાને સાથે રાખો, તો જ તમને બહુ સુંદર રીતે ભગવત તત્વની સમજ આવે. વિદુર નીતિને પણ યાદ કરી છે, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિને યાદ કરી છે, વિષ્ણુ સહસ્ત્ર નામને યાદ કર્યા, અને વાસુદેવ મહાત્મ્યને પણ યાદ કર્યા. પ્રમુખ શાસ્ત્રો તો યાદ જ છે, ભાગવત, ગીતા, બ્રહ્મસૂત્ર, વેદ, એને તો યાદ કરે જ છે, પણ વાસુદેવ મહાત્મ્યને જોડ્યું. કોઈ આચાર્યોએ આ તસ્તી લીધી નથી અથવા તો નજરમાં નહીં આવ્યું, પણ ભગવાન સ્વામિનારાયણની એક આપણને આદર ઉપજાવે એવી બાબત કે ગ્રંથોને વાંચી વાંચી અખંડ કથા થતી ને એમાંથી સારું લાગે એને પકડી લીધું. ભલે સ્વયં નારાયણ હોવા છતાં એવી સુંદર આપણી આગળ રજૂઆત કરે છે કે ગમે તેને એ પસંદ પડે. તો વાસુદેવ મહાત્માની શોધખોળ અને એને આ રીતે આગળ કરવાનો શ્રેય ભગવાન સ્વામિનારાયણને ખોળે જાય છે. તો એ વાસુદેવ મહાત્મ્ય જેટલું વિદ્વાનો કે ભક્તો એને સમજે તો ખરેખર એના ઘણા બધા સૂક્ષ્મ પ્રશ્નોની સમજ અને ઉકેલ એમાંથી મળે એવું મારું માનવું છે. મને ખરેખર અદ્ભુત લાગ્યું છે, એટલે એ વાત મેં તમને નિખાલસ ભાવે એમાં જણાવી છે. બહુ સારું છે ખરેખર, અને એ હેતુથી જ ભગવાનને અતિશય પ્રિય છે એમાં મને જરાય સંશય રહ્યો નથી. શરૂઆતમાં મને થતું, મેં કહ્યું ને જયારે કથાઓ સાંભળી ત્યારે મને ઘણીવાર એમ થતું કે આમાં શું વિશિષ્ટતા છે કે ભગવાન સ્વામિનારાયણ વારંવાર વાસુદેવ મહાત્મ્યને આગળ કરે છે. આમાં કઈ નથી, સાગર મંથન વલો એવું 14 રીતનો નીકળ્યો, આમ નીકળ્યું, તેમ નીકળ્યું, આ ઉપરીચરની કથા આવી. હમણાં તમે પણ એ કથા સાંભળી, પણ અહો અહો થવું એના માટે જુદી દ્રષ્ટિ છે, છે અદભુત. અને એ જ વાસુદેવ મહાત્મ્યની આટલી પરિચયતા આપણે જોઈ, એ વાસુદેવ મહાત્મ્યને યાદ કર્યા પછી શ્રીજી મહારાજ એમાંથી જ એક વિચાર સ્ફુરે છે અને આ વચનામૃત શરૂ થાય છે. વાસુદેવ મહાત્મ્યને આટલું યાદ કર્યા પછી શ્રીજી મહારાજ એમ બોલ્યા કે ભગવાનના ભક્ત બે પ્રકારના છે. એમાં એક જે ભગવાનનો ભક્ત છે એ દેહાત્મ બુદ્ધિ સહિત ભગવાનનું ભજન કરે છે, અને બીજો જે ભક્ત છે એ ત્રણ અવસ્થા ત્રણ દેહ એનાથી પર ચૈતન્ય રૂપ પોતાને માનીને એને વિશે ભગવાનની મૂર્તિને ધારીને પોતાને બ્રહ્મરૂપ માનીને પુરુષોત્તમની ઉપાસના કરે છે, ભગવાનનું ભજન કરે છે. આ બે પ્રકારના ભક્ત છે એ વિચાર પણ એમને વાસુદેવ મહાત્મ્યના સ્મરણમાંથી લઈને આગળ ચલાવ્યો. બે પ્રકારના ભક્ત, એક દેહ બુદ્ધિથી જીવે છે અને ભજે છે, એક બ્રહ્મભાવથી ભગવાનને ભજે છે. વાત તો સાચી છે, ખીચડી આપણે જમની છે, માનો કોઈ ભોજન આપણે જમવું છે, હવે એમાં કાંકરા, કસ્તર, કૂચો, કોઈ દુર્ગંધ એ બધું જો કાઢી ચોખ્ખું કરીને પછી ભોજન બનાવીએ અને જમીએ, અને કચરો, કાંકરા, ગંદી વસ્તુ એ બધું સાથે રાખ્યું હોય, બધું એમાં ભેળસેળ થઈ ગયું, ખીચડીમાં કાંકરા હોય, ફોતરા હોય, અને આપણે દાળ ભાત કે ખીચડી જમીએ તો કેટલો ફરક પડે? દાળ ભાત જમો છો પણ દાળ ભાતમાં કાંકરા છે, ખીચડીમાં કાંકરા છે, ફોતરા છે, તો મજા આવે? અને એ જ ખીચડીમાંથી કાંકરા કસ્તર એ બધું કાઢી નાખો ને પછી ખીચડી જમો તો મલમલ મલમલ કરતી કેવી ગળે ઉતરી જાય, કેવી મીઠાશ આવે. એટલે એક ભક્ત છે એ બધા કાંકરા કસ્તર આતે બધું કાઢી અને ભગવાનને ભજે છે. આ બધા જે દેહના ભાવ છે, અંતઃકરણના ભાવ છે, કારણ શરીરના ભાવ છે, એ બધા કાંકરા કસ્તર અને ગંદકી છે. એને એક વિચારવાન ભક્ત છે બધું કાઢી અને ભગવાનને ભજે છે. એને એવો રસ આવે એવો પેલાને ન આવે, કારણ કે એને કચરો, કાંકરા, ગંદકી બધું ભેળવું છે. તો બે પ્રકારના ભક્ત. હવે થોડું અહીંયા સ્મરણમાં એ બહુ મજાથી લેવાનું છે કે 22મું વચનામૃત આપણે જે શ્રવણ કર્યું, મનન કર્યું, એમાં બે બાબતનું વર્ણન થયું. એક, ધૂન, ભજન, કથા, વાર્તા, કીર્તન, નામ સ્મરણ કરવું. અરે હાલતા ચાલતા ખાતા પીતા સર્વ ક્રિયામાં ભગવાનનું સ્મરણ કરવું, એક મુદ્દો. બીજો મુદ્દો એ આવ્યો કે નામ સ્મરણ ધૂન ભજન જે તે કરવું, પરંતુ ભગવાનની મૂર્તિને સ્મરણમાં રાખીને કરવું. એનો અર્થ શું થયો? નામ સ્મરણ કરવું પણ નામીએ સહિત કરવું, ભગવાનની મૂર્તિએ નામી, નામ સ્મરણ કરવું પણ નામીએ સહિત કરવું. હવે ત્રીજો મુદ્દો આ વચનામૃત ઉમેરીને એને પૂરું કરે છે. એટલે 22મા વચનામૃતનું આ 23મું વચનામૃત પૂરક છે. એ બેય વચનામૃત ભેળા થઈને એક એકાંતિક ભક્તનો સ્પષ્ટ મુદ્દો પૂરો થાય છે. તો 22માં બે મુદ્દા આવ્યા, ધૂન ભજન સ્મરણ કરવું, બીજો મુદ્દો એ આવ્યો કે નામીય સહિત કરવું. હવે ત્રીજો મુદ્દો અહીંયા એ ઉમેરે છે મહારાજ કે બ્રહ્મ ભાવે સહિત કરવું. નામ સ્મરણ કરવું, નામીય સહિત કરવું અને અને બ્રહ્મ ભાવે સહિત કરવું. આ ત્રીજો મુદ્દો આ 23માં વચનામૃતમાં ઉમેરાયો. આપણે મોટામાં મોટી માથાકૂટ અને મુશ્કેલી હોય તો એ છે કે નામ સ્મરણ કરીએ છીએ, નામીય સહિત પણ કદાચ ઘણા કરતા હશે, પરંતુ બ્રહ્મ ભાવ સાથે કરતા નથી. એ આ 23મું વચનામૃત આપણને જગજોરે છે કે તમે કરો ભલે, બે વસ્તુ તો પગથિયા તમે ભરો છો, પરંતુ બ્રહ્મ ભાવને ક્યારે સ્મરણમાં લાવતા નથી. કેવી રીતે દેહ બુદ્ધિથી ભજન કર્યા કરો છો એટલે લોચો 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 બધું એમનેમ જ છે, આખી જિંદગી આમનેમ થાય છે. હું રામજી પ્રેમજી ખીમજી મનજી ભીમજી એ મટતું જ નથી, હું કાળો ધોળો ગોરો સુખી દુઃખી આ તે એ કઈ મટતું જ નથી. આ મારું તારું આ પેલાનું ઓયલાનું એ રાગ દ્વેષના કોઈ પડળ મટતા નથી. ગમે તેટલું ભજન થાય તો પણ જે સ્થિતિએ મહારાજ પહોંચાડે છે એકાંતિક ભક્તને એ આવી રીતના ભજન સ્મરણમાં ક્યારેય પ્રાપ્ત ન થાય. ભલે નામ સ્મરણ કરે, ભલે નામીય સહિત કરે, પરંતુ બ્રહ્મ ભાવના જો એમાં ઉમેરતો નથી તો એને મોટી ખોટ રહી જાય છે. એટલે મહારાજ કે બ્રહ્મ ભાવના સાથે ભગવાનની ભક્તિ કરવી. તો ત્રણ અવસ્થા, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, એનાથી પર પોતાને માને. અરે ભાઈ, એમ કઈ માની લેવાથી મનાય? સમજ કેળવવી પડે. તો ત્રણેય અવસ્થા આપણે જાગીએ છીએ, સ્વપ્ન આવે છે, સુઈ જઈએ છીએ, તો શું આપણને એ નથી આવતા? તો પછી એનાથી આત્મા કઈ રીતે પરને સમજવો? આ બધું તો આપણે અનુભવીએ છીએ. એક એક તાર જ લાગ્યો છે, હું જાગ્યો, મને સ્વપ્ન આવ્યું, હું ગાઢ સુઈ ગયો, આ એનું એજ છે. તો જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એને જો એક રીતે સમજવી હોય, બાકી તો મનન દ્વારા સમજાય, પણ શાબ્દિક રીતે સમજવી હોય તો આપણે એટલું કહી શકીએ. વ્યવહારિક ભાષામાં આપણે એમ કહીએ છીએ, 7 વાગ્યા, હા સૂરજ ઉગ્યો, હવે સૂરજ આથમો. હવે બહુ જ તમે વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુથી વિચારો, સૂર્ય ઉગે છે કે આથમે છે? બોલો તો. સૂરજ ક્યારેય ઉગતો નથી ને ક્યારેય એક મિનિટ માટે પણ આથમતો નથી, સદૈવને માટે સતત ઝળહળતો છે. પૃથ્વી ફરે છે એટલા માટે ઘટતી ઘટના છે કે હવે સૂરજ ઉગ્યો, સૂરજ ત્યાં ત્યાં જ છે, ઉગતો પણ નથી, મધ્યાહ્ને પણ જતો નથી, આથમતો પણ નથી, છતાં ઉગે છે, મધ્યાહ્ન થાય છે, અસ્ત થાય છે, અનુભવ ત્રણેય થાય છે. પરંતુ સચમુચ ખરેખર રીતે સૂર્ય ઉગતો નથી, ઠરી જાય ને સવારે પાછો જાગે, આપણી જેમ એ ગોદડું ઓઢીને સૂઈ જાય, અરે એ ઠરી જાય તો દશા શું થાય? એક ક્ષણ માટે પણ અસ્ત નથી થતો, પરંતુ પૃથ્વી ફરે છે ને પરિણામે આ ઘટના ઘટે. એવી જ રીતે આપણો આત્મા એ સૂતો પણ નથી, એ જાગતો પણ નથી, એ સૂર્યની જેમ સતત ઝળહળતો એક રૂપમાં સદૈવ ચિન્મય પ્રકાશથી ઝળહળતો છે, પણ દેહ ઇન્દ્રિયો અંતઃકરણમાં આ ઘટના ઘટે છે એટલે હું જાગ્યો, હું સૂઈ ગયો, મને સ્વપ્ન આવ્યું, આ બધું એક તાર. જેમ પૃથ્વી ઉપર વસતા લોકોને ઉદય અસ્તનું જેમ ભાન સતત આ ભાવથી રહે છે, એવું આપણને દેહમાં જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિનો ભાવ વણાઈ ગયો છે. પહેલા પણ લોકો એમ જ માનતા કે પૃથ્વી સ્થિર છે, સૂરજ આમ આમ ફરે છે. પરંતુ વૈજ્ઞાનિકોમાં મુખ્યપણે કોપરનિકસ અને ગેલેલિયોએ જ્યારે દૂરબીનો શોધ્યા અને ગેલેલિયોએ રાત દિવસની માથાફોડ કરી સૂર્યમંડળનું દર્શન કર્યું, ઘોષણા કરી કે પૃથ્વી સ્થિર નથી, સૂર્ય સ્થિર છે, પૃથ્વી ફરે છે, સૂર્ય નથી ફરતો, આ વસ્તુ સત્ય છે, તો બહુ એની સામે મોટો વિરોધ થઈ ગયો પશ્ચિમમાં, વિદેશમાં. અને એ મોટો વિરોધ પાદરીઓ તરફથી, ક્રિશ્ચન સેક્ટ તરફથી, ખ્રિસ્તી ધર્મ તરફથી, કે આ તો જૂઠું બોલે છે, કારણ કે બાઇબલથી વિરોધમાં તારો મત જાય છે, બાઇબલ આ કહેતું નથી, માટે બાઇબલથી વિરુદ્ધ છે. પૃથ્વી સ્થિર છે, સૂર્ય ફરે છે. ગેલેલિયો કહે, ના એ વાત ખોટી છે, તમે આ મારા સાધનથી જોઈ લો, સૂર્ય સ્થિર છે, પૃથ્વી ફરે છે. ગેલેલિયા ઉપર એટલો બધો ત્રાસ કર્યો છે, એને કેદમાં પૂર્યો છે, એને માર માર્યા છે, એની આંખો ખેંચી લેવા સુધીની પણ તૈયારીઓ થઈ ગઈ છે. મૃત્યુદંડની સજા ફટકારા ત્યાં સુધીની એને પીડા અપાઈ છે. ગેલેલિયો કહે છે આ વસ્તુ સાચી છે, પણ એ ત્રાસ અને કષ્ટથી ગેલેલિયો થાક્યો કે આ મૂર્ખ પ્રજા છે. પણ પેલા લોકો તો ધર્મ જડ છે. અને કોઈ પણ ને આજે પણ તમને કહું, એકાદ વાત વૈજ્ઞાનિક રીતે પણ જો કોઈ આપણા ધર્મ પુરુષની વિરુદ્ધ જાય તો લોકો સ્વીકારે, મોટો હોબાળો થઈ જાય. આપણે વિજ્ઞાનને ગાળો દઈએ, સંશોધકને ગાળો દઈએ, પણ સત્ય વસ્તુને આજે પણ ન સ્વીકારી શકીએ. તો ગેલેલિયો ઉપર બહુ જ ત્રાસ થયો. છેવટે ગેલેલિયોને એમ કહ્યું કે તમે હવે માફી માગો અને તમે લખી આપો કે હું જે કહું છું ખોટું છે, તો તમને આમાંથી છોડીએ, નહીતર તમારું મોત નિશ્ચિત છે. ગેલેલિયો વિચાર કરે છે કે હવે આમાં મરી જવાનો અર્થ નથી. અને ગેલેલિયો બુદ્ધિશાળી છે, અને બુદ્ધિવાળો હોય ત્યારે આ થયું હોય ને. એમણે જે લખ્યું, જો તમે સમજો તો, બહુ સરસ રીતે લખાણ કર્યું ગેલેલિયોએ કે ચલો હું મારી ભૂલ લખી આપું છું. ભૂલ એ કે પૃથ્વી ફરે છે, સૂર્ય ફરતો નથી એમ હું કહું છું, પણ હું કહીશ કે પૃથ્વી સ્થિર છે અને સૂર્ય ફરે છે, એનાથી કઈ પૃથ્વી કાલ ફરતી બંધ નહીં થઈ જાય. તેમ સૂર્ય મારા લખાણ પછી ફરવાનું ચાલુ નહીં કરે. જેને ચક્કર મારે છે એ ચક્કર મારતા જ રહેશે. ચાલો હું લખી દઉં છું કે મારી ભૂલ છે અને હું માફી ચાહું છું. મૂર્ખ ધર્મગુરુઓએ એવો સ્વીકાર કર્યો અને ગેલેલિયોને માફી બક્ષી. છે ખોપડા છે. ગેલેલિયો એક વાક્ય મૂકે છે કે હું લખી દઈશ, એનાથી કાલ સૂર્ય પોતાની ગતિ બદલશે નહીં, ચલો હું લખી દઉં છું. અને 350 વર્ષ પછી વેટિકન ચર્ચનો પોપ 2-3 વર્ષ પહેલા માફી એકરાર કરે છે કે અમારી એ ભૂલ હતી કે અમે ગેલેલિયોને સજા કરી હતી. અને વિશ્વમાં બહુ મોટી ચર્ચા ઉપડી ગઈ કે 350 વર્ષ પછી આ એક પોપ વૈજ્ઞાનિકની માફી માગે છે. અને વાત સાબિત થઈ. હકીકત છે પૃથ્વી ફરે છે, સૂર્ય સ્થિર છે. જૈન ધર્મની અંદર અમુક મુનિઓ આજે પણ વડોદરા ખાતે એવી લેબોરેટરીઓ ચલાવીને બેઠા છે સિદ્ધ કરવા માટે કે પૃથ્વી સ્થિર છે, એ ફરતું નથી, એ ગોળ નથી, એ ચોરસ છે, સપાટ છે. હજી આજની તારીખમાં એ મથે છે અને એ આ સ્વીકાર કરવા માંગતા નથી. બહુ એવા તર્કો. મને એક એવું ફાડું હમણાં આવ્યું હતું થોડા વખત પહેલા, મને કે ચલો હું તમને સમજાવું વૈજ્ઞાનિક કારણો આપીને. મેં કીધું ભાઈ મારું માથું ખામાં, તો કે ના હું તમને સમજાવું. મને કે જો પૃથ્વી ફરતી હોય તો આપણે અમેરિકા જવું હોય તો પ્લેનને આપણે ઊંચું અધર રાખી મૂકીએ, 12 કલાક પછી ઉતારીએ તો નીચું અમેરિકા ન આવી જાય. એનો અર્થ એ છે કે પૃથ્વી ફરતી નથી. પૃથ્વી ફરતી હોય તો આપણે શા માટે ફરવું જોઈએ? આપણે ઉપર જતા રહીએ, પ્લેન સ્થિર રાખીએ, 12 કલાક પછી નીચે ઉતરીએ, નીચે અમેરિકા ન આવી જાય. મેં કીધું આ બરાબર છે, તમારી બુદ્ધિ એકદમ સરાહનીય છે. એને બિચારાને મેં કીધું તમને દયા હશે કે આટલું બધું પેટ્રોલ બગડે છે, એ નાહકનું બગાડે છે, એટલે આ બધા અમેરિકા જવું હોય, લંડન જવું હોય તો એ પ્રમાણે ઉપર જતું રહેવું જોઈએ, પછી 1 કલાક પછી નીચે ઉતરે અને સીધો લંડનમાં ડફ દઈને એન્ટ્રી થાય. ના પણ એમને વૈજ્ઞાનિક સાધનોની કોઈ ગુંજાઈશ નથી. પૃથ્વી ફરે છે, સમગ્ર વાતાવરણને સાથે લઈને ફરે છે. એ પૃથ્વી ફરશે તો એના ગુરુત્વાકર્ષણથી તારા પ્લેનને પણ પકડીને આમ જ ફરશે. એ અમેરિકા કોઈ સંજોગોમાં નહીં ઉતરે, પણ આટલી સમજ નથી. તો ગેલેલિયોએ આ વિધાન કર્યા પછી અને જ્યારે એ પ્રૂવ થયું પછી તો વિજ્ઞાન અને ધર્મ એ બેને છૂટાછેડા થયા. તમે ધર્મ લોકો તમારું કામ કરો, અમને અમારું કામ કરવા દો. ત્યાર પછી પ્રગતિ થઈ અને ગેલેલિયોના સિદ્ધાંત પ્રમાણે અવકાશ ક્ષેત્ર ક્ષિતિજ ખુલ્યું અને એટલા બધા અવકાશ ક્ષેત્રના સમીકરણો બદલાઈ ગયા. એવી જ રીતે જ્યારે વૈજ્ઞાનિકોને સમજમાં આવ્યું કે પૃથ્વી ફરે છે, સૂર્ય સ્થિર છે, સમીકરણો બદલાયા, એમ આપણી સાધનાના જીવનમાં જાગ્રત સ્વપ્ન સુસુપ્તિમાં જીવ એટલે કે આત્મા એક સરખો છે, એ બદલતો નથી, એ જાગતો ઉઠતો નથી, એવી જ્યારે સમજ આવે ત્યારે આપણા જીવન જીવવાના બધા સમીકરણો બદલી જાય. એની જાગ્રત અવસ્થા આપણા જેવી ન હોય, એની સુષુપ્ત અવસ્થા આપણા જેવી ન હોય, યોગ નિદ્રા જેવી થઈ જાય, એની સ્વપ્ન અવસ્થા પણ આપણા જેવા સંસ્કાર છોડીને ક્યારેય ન જાય. એટલા માટે 3 અવસ્થાથી પર પોતાના સ્વરૂપનું મનન કરવું, એ ભાવ લાવવો,
પછી વાત થઈ ત્રણ દેહથી પર, સ્થૂળ સૂક્ષ્મ ને કારણ. આ ત્રણ દેહ આપણે એ તો છીએ જ નહીં, એ ત્રણ શરીરની અંદર આપણે જીવરૂપ આત્મારૂપ આપણે ચૈતન્ય રૂપ છીએ, એ વાત તો સાચી છે, ભૂલાઈ ગયું છે એટલું. તો એ ત્રણ શરીર છે એનાથી પર પોતાને માન, સ્થૂળ દેહ તે હું નહીં, સૂક્ષ્મ હું નહીં, કારણ હું નહીં. સ્થૂળ આ દેખાય તે સૂક્ષ્મ અંતઃકરણ મન બુદ્ધિ ઇન્દ્રિયો જે છે તે, અને કારણ એટલે વાસનાત્મક રસાત્મક શરીર, એ ત્રણથી હું જુદો છું. પણ એમાં એક સમજવાની વાત છે, શિક્ષાપત્રીમાં મહારાજ એમ કહે છે, નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણ છે સર્વદા. બહુ સરસ એક પરફેક્ટ શબ્દ મહારાજ વાપરે છે, વિભાવ્ય તેન કર્તવ્યા. બ્રહ્મરૂપ તો થવાય તેદી થજો ભાઈ, પરંતુ અત્યારે એની વિભાવના કરો, ભાવના કરો. બ્રહ્મરૂપ તો જયારે થઈએ ત્યારે, પણ અત્યારે એની વિભાવના કરો કે હું કોણ છું, કે ત્રણ શરીરથી હું પર છું. આવી ભાવના કરીને ભજન શરૂ કરો. બસ આપણે આટલું જ કરવાનું છે, પણ છતાંય આપણે કરતા નથી. તો ઘણાને એમ થાય કે હવે એટલી ભાવના ઉમેરવાથી શું હોય, એમાં ફરક પડી જવાનો છે. બહુ મોટો ફરક પડે. ભાવના જે પરિવર્તન લાવે છે એ બીજું કોઈ ન લાવી શકે. જુઓ, શરીર છે, ખાવા જોઈએ, ખાવાનું વહેલા મોડું થાય તો એમાં એક સમજદાર માણસ છે, વ્યવહારિક બુદ્ધિ રાખે છે કે ભાઈ વહેલું મોડું થાય એમાં ઝઘડો કરવાની જરૂર નથી, તો એને ઘરમાં કેટલી શાંતિ રહે છે. આ એક એને વ્યવહારિક ભાવના રાખી કે ભાઈ વહેલું મોડું થાય, શરીરનો ધર્મ છે, ભૂખ લાગે ખાવા જોઈએ, પણ વહેલું મોડું થાય અકળાવાની જરૂર નથી, એ સજ્જનનું કામ છે. આટલી જ વ્યવહારિક શાંતિની ભાવના રાખી તો એના કુટુંબમાં કેવી શાંતિ રહી. શરીર છે, સાજુ માંદું થાય તો એમાં એક જણો છે ભાવના એવી રાખે છે કે ભાઈ શરીર છે, સાજુ માંદું થાય, અને બીજો એવા ધાંધણિયા ધૂણાવે, ક્યાં મરી ગયા છું, બામ ક્યાં છે, હીટર ક્યાં છે, ઠંડુ પાણી ક્યાં છે, બરફ ક્યાં છે, પોતા ક્યાં છે, ડોક્ટર ક્યાં છે, દવા ક્યાં છે, ફ્રૂટ ક્યાં છે, પોપૈયું નથી, ચીકુ નથી, તું મારી પાસે બેઠો નથી, પંખો નાખતો નથી. અમુક ઘરના લોકો તો વડીલ બીમાર ન પડે એના માટે રોજ શીતળાઈ માતાની માનતા કરતા હોય, કારણ કે જો વડીલ બીમાર થાય એટલે આખું ઘર બીમાર પડી જાય. એક કઈને કઈ કામ સૂજે નહીં, અને વડીલ સાજા નરવા હોય તો આખું ઘર સાજું. એવા માંદા પડે કે આખા ઘરને બીમાર પાડી દે. આમ ફ્રૂટ ટેબલ ઉપર જોવે, પોપૈયું નથી, બીજા બધા પીડ્યા હોય, પોપૈયું કેમ નથી, તો કે તમને ભાવતું નથી એટલે નથી લાવ્યા. મને ભાવતું નથી પણ ક્યારે ભાવે એ તમને ખબર પડે ભાઈ? તને ભાવે ત્યારે કાળી રાતે લઈ આવી દેશું, નકામો ટૂંડા માથાકોટ શું કામ કરે તું? પણ એ વડીલ છે, એ આજે બીમાર પડ્યા છે, એટલે એમાં એનો પૂરેપૂરો ત્રાસ ગુજારવાનો અધિકાર છે. ત્યારે બીજો એક વ્યવહારિક સમજમાં કે ભાઈ આ થાય, શાંતિ રાખો, ફ્રૂટ છે નથી, હમણાં આવી જશે, આરામથી સૂવે છે, ડોક્ટર આવે છે, વાંધો નહીં, શાંતિ રાખો, આવે છે. ઘણા ને તાવ આવે,
ટીંડી તૂટે છે, કેડ ફાટે છે, માથું દુખે છે, મોઢું મોળું મોળું, પરસેવો, તાય, તાપ,
આહા. આપણે કઈ શું, આટલું બધું થાય, આટલું બધું એ કાર્ય થાય, એને તો મેલેરિયલ બીમારી કહેવાય. તને એકલું માથું ચડ્યું હોય તો મેલેરિયા કેમ કહેવાય? તને ટાઇડ વાય, તને તાવ આવે, તને પીંડીઓ ફાટે, તને કેડ ફાટે, તને માથું ફાટે, તને ઉલટી થાય, તને ઉબકા થાય, તને કે ગમે નહીં, એટલે તો તને મેલેરિયા છો કહેવાય. ધીરજ વાળો કે ભાઈ આવું બધું આમાં થાય, પણ જોજો મેલેરિયા થાય, દવા લઈને ઉલટીઓ થાય, એ ડાક્ટર પેટમાં કાંઈ રહેતું નથી, પણ એ તો એને લીધે જ નથી રહેતું. પણ એક વ્યવહારિક બુદ્ધિથી ધીરજ રાખે છે કે ભાઈ આ વસ્તુ આમાં થાય, એમાં પછી ગમે ત્યાં જાઓ, અમેરિકા જાઓ, જાપાન જાઓ, આ થાય થાય ને થાય જ. અને ત્રણ ચાર દિવસ દવા લ્યો ત્યારે સરખું થાય એ સિવાય ન થાય એવી કોઈ ગોળી નથી કે તમને આમ ટપદીને અડાડીને તમે સાજા થઈને દોડવા માંડો અને રાયપુરમાં જઈને ગોટા ખાઈ આવો, એવું ના થાય. તો એ એક સમજથી જીવે છે તો ફાયદો થાય છે ને. આ ભાવના છે, એમ આપણે ત્રણ દેહથી પર પોતાની ભાવના રાખે તો એને ધ્યાન ભજન અને વ્યવહારમાં વિક્ષેપો ગળવા માટે. જ્યારે શરીરના ભાવ આવે એને ખાવા જોઈએ, પણ આત્મભાવમાં રમનારો છે એ એનાથી પરભાવ સમજે છે કે ભાઈ આ બધા ધર્મો દેહના છે, મારા નથી, મળશે ત્યારે મળશે, તો એને એ પીડા મટી જાય છે અને ભગવાનના સ્વરૂપમાં મન હટતું નથી. દેહના મનના ઇન્દ્રિયોના વિક્ષેપો એની ભગવાનની સુરતામાં વૃત્તિ તોડવા માટે સમર્થ થતા નથી. આટલો મોટો ફાયદો થાય છે. અને અંતઃકરણ હું નથી, સૂક્ષ્મરૂપ હું નથી, મન બુદ્ધિ તે હું નથી, એવું જયારે મનમાં બહુ ભાવના કરતા આગળ વધાય છે ત્યારે ધ્યાન ભજન કરવા માટે અને સંકલ્પોને કાપવા માટે બહુ સરળતા થઈ જાય. એક જ ફટાકે આપણે જેમ ખમીસ ઉતારીને મૂકી દઈએ એમ સૂક્ષ્મ શરીરને એ આઘું કરી શકે. મનમાં આ સંકલ્પો થાય છે, આ હું નથી, પતી ગયું, એ દરવાજો એને બંધ થયો અને ભગવાનના સ્વરૂપમાં લાગી જાય. આ ભાવનાથી કામ થાય છે. હજી ન સમજાતો હોય જુઓ, અમુક એવા દર્દો હોય છે એમાં ડોક્ટર દવા કરે પણ આપણી પાસેથી અપેક્ષા રાખે. કઈ પ્રકારની? હું સાજો થઈ જઈશ. એવી ભાવના જો દર્દીના દિલમાં ન હોય તો ગમે તેવો ડોક્ટર દવા કરે ને તો અસર ન થાય, પતી ગયું. દર્દી પોતે અંદરથી એવો તૈયાર હોવો જોઈએ કે આ દવાથી આ રીતે આટલા દિવસોમાં હું સાજો થઈશ, દોડતો થઈ જઈશ. તો એવી મરણ તોલ આવેલી બીમારીઓમાં પણ દર્દીઓ બેઠા થઈને દોડતા થયાના દાખલા છે. બાકી ઓછી બીમારી હોય મનથી ભાંગી પડે, હવે હું હાજો નહીં થાઉં, ડાક્ટર આ ગમે તેટલું કરે હવે હું મરી જાઉં, એ મરી જાય. અને પેલો તો મોતને દરવાજે હાથ દઈને પાછો આવે. બધાને એમ થાય કે આ મરી જશે પણ પેલો કે તમે દવા કરો મને સારું થશે. હજી મારે ત્રણ છોકરાને પૈણાવવા છે, હાજો કર અને બેઠો થાય લ્યો. આપણે ભાઈ શું દેવાણી ભાઈ છે, અહીંયા બેઠા હોય તો ભલે, પણ એમને તમે જો મોત 10 મિનિટ તો મારે મરી ગયો હતો સાવ ઓફ, અને ડોક્ટરો 3-4 આ તો ડેડ થઈ ગયા. એને જાણ્યું કે આમ અહીંયા મરી જ ગયો છે, અને ફેફસા ઉપર ધમધમાતી બોલાવવા માંડ્યા. જ્યાં આવે ને ગોદાન પડતા તે એમ 10 મિનિટ કૂટ્યો તો માણસ બેઠો થયો. તે ડોક્ટર જો એવો પીટ્યો તેમાં એના હાડક્યા ભાંગી નાખ્યા પાહડાના 4 કૂટવામાં, પણ એ બેઠો થયો 10 મિનિટે. અને પછી એના જે આખી હિસ્ટ્રી તમે સાંભળો એટલું હોરર પિક્ચર જેવું છે એનું બધું, કે ડોક્ટરો અડવામાં ના આઘા થઈ જાય કે હવે આને તમે બીજે લઈ જાઓ, આ કે તું આઘો છે નો જાતો દવા કરી. એવી રીતે એ માણસ હિંમતથી એક પણ આંસુ નહીં, એની કથા સાંભળીએ તો આપણે પરસેવો વળી જાય, પણ એને એક જ રાખ્યું કે મારે બેઠું થવું જ છે, દવા કરવી છે, બેઠું થવું છે, ભગવાન સ્વામિનારાયણ સહાયમાં છે, હું બેઠો થઈશ જ. અને આજની તારીખમાં બેઠા થઈ ગયા છે ને, અહીં આવે છે, દર્શન કરે, કથા વાર્તા બેસે છે. હજી થોડું ડ્રેસિંગ બાકી છે, એ કરાવ્યા કરે છે, પણ હિંમતને અને ભાવનાને દાદ દેવી પડે. તો ભાવના બહુ મોટું કામ કરે. એનાથી અમારા લાઈનની તમને વાત કરું, ભાવના શું કામ કરે. અહીંયા અમે બોલીએ છીએ, નિખાલસ પણ એ વાત છે કે કોઈ પણ વક્તા જયારે બોલવા માટે ઉભો થાય ત્યારે એના મનમાં સૂક્ષ્મ રીતે એને એક ભાવના નક્કી કરવી જ પડે કે હું જે રજૂ કરવાનો છું એ સામે બેઠા કોઈ જાણતા જ નથી, સાવ અજ્ઞાની છે, હું જ મહાવિદ્વાન છું. એવી જયારે અંદરથી માનસિક તૈયારી થાય ત્યારે જ બે શબ્દો બોલાય. જો એમ એમ થઈ જાય કે મારા કરતા બધા જ મહાન છે ને મને કંઈ નથી વિશેષ આવડતું, આ બધા જ જ્ઞાનીઓ પંડિત છે, એક શબ્દ ન આવે, મોઢાની જાળી જ ન ફાટે. પણ એમ જ સમજવું પડે કે તમે બધા અજ્ઞાની છો ને અમે જ્ઞાની છીએ, નહીતર બોલાય જ નહીં. જરા કોઈક વિદ્વાન આપણાથી ઊંચો આવીને બેસી જાય તો જોજો, ઘણા વક્તાને ગેંગે ફેફે થાય છે કે નહીં, એને ખ્યાલ આવી ગયો કે આના કરતા હું નીચો છું, વાણી ઉતરે જ નહીં. એટલે આ એક ભાવનાથી તૈયાર થવું પડે. અને ઘણા વ્યાખ્યાનની કળા શીખવનારા પેલો મુદ્દો આ કે બોલતા શીખવું છે તો તમે એમ સમજો કે તમારી સામે જેટલા બેઠા છે બધા અજ્ઞાની છે, એમ સમજો તો તમારી વાણી ઉઘડ છે. આ એક ભાવના જ પ્રકાર છે. તો જેવી ભાવના કરીએ તેવું આપણું જીવન થાય છે. વિચાર એક મોટું બળ છે. એટલે ત્રણ દેહથી ત્રણ અવસ્થાથી હું પર ચૈતન્ય રૂપ છું એવી ભાવના કરે ત્યારે ભૂલાયેલી આપણી બ્રહ્મ ભાવના જાગ્રત થાય ને દેહ ભાવના ધીમે ધીમે ગળવા માંડે. બસ આ એક બ્રહ્મ ભાવ ઉમેરવાનું છે આપણે, બાકી છે અને બાકી રહેશે કે એ સૌ સૌની સમજ ઉપર છે. પણ એક જો બ્રહ્મ ભાવ જ્યારે જ્યારે એ વસ્તુને ઉમેરવામાં આવે ત્યારે મહાન કામ થાય. શ્રીજી મહારાજને એની બહુ જ તાન છે. અમદાવાદનું બીજું વચનામૃતમાં બહુ સુંદર રીતે સમજાવે છે. મહારાજે એ પ્રશ્ન કર્યો કે સાંભળો સંતો, બે પ્રકારના ભક્ત છે. આવી મહારાજને વાત કહેવાની બહુ મજા છે, ગમે ત્યાંથી કમ્પેર લઈ આવે. તો બે ભક્ત છે, એક ત્રણ દેહથી અને ત્રણ ગુણ સત્વ રજતમ એનાથી પર વર્તે છે અને ભગવાનની ઉપાસના ભક્તિ કરે છે. બીજો છે એ આ ત્રણ દેહાત્મક વર્તે છે, ત્રણ ગુણાત્મક વર્તે છે પણ ભગવાનને વિશે અતિશય પ્રીતિવાન વર્તે છે. તો આ બે ભક્તોમાં શ્રેષ્ઠ ભક્ત કોણ છે? સંતોએ કહ્યું મહારાજ અતિશય પ્રીતિવાળો ભક્ત છે એ
શ્રેષ્ઠ છે. તો શ્રીજી મહારાજ કે લો બીજો પ્રશ્ન પૂછું, એક જણો છે એ નાહી ધોઈને પવિત્ર થઈને ભગવાનની પૂજા કરે છે અને બીજો મળ મૂત્રે ભૈરો ભગવાનની પૂજા કરે, એ બેમાંથી શ્રેષ્ઠ કયો? તો કે મહારાજ, એ તો પવિત્રપણે નાહી ધોઈને જે પૂજા સેવા કરે એ શ્રેષ્ઠ છે. તો મહારાજ કે તમે આનાથી ઉલટું પેલામાં એમ કેમ કહો છો? જે અતિશય પ્રીતિવાન છે પણ માયિક ભાવે વર્તે છે, માયિક ગંદકી એટલે કે મળ મૂત્રે ભર્યો છે, ભગવાનમાં પ્રેમ છે પણ મળ મૂત્રે ગંદકીએ ભર્યો, કાં માયિક ભાવ છે, તો એને તમે શ્રેષ્ઠ કેમ કહો છો? અને પેલો છે એ ભગવાનને ભજે છે અને ગંદકી માયાની છે બધી દૂર કરીને પવિત્ર થઈને, નહીં જ્ઞાને ન સદ્રશમ પવિત્રમિહમસ્તી, જ્ઞાન સમાન કોઈ પવિત્રતા નથી. એટલા માટે આ જે માયાની ગંદકી એને દૂર કરીને જે બ્રહ્મ ભાવથી ભગવાનને ભજે એ જ ભક્ત શ્રેષ્ઠ છે, એને જ્ઞાની કહ્યો છે અને એ શ્રેષ્ઠ એકાંતિક ભક્ત કહ્યો છે. અને એ જ મોટા મોટી પવિત્રતા, ગમે તેમ સોળે થઈને પૂજા પાઠ કરે પણ આ બધો લોચો ભેળો હોય તો એ એવો પવિત્ર નથી, જેવો બ્રહ્મ ભાવથી ભગવાનને ભજે છે એ પવિત્ર છે. મહારાજે નાના નાના સંતો આવીને બેઠા, બધા ભણનારા હતા, બહુ સરસ રીતે એમણે આ કયા ભાવમાં રહીને ભજન કરવું એને સમજાવ્યું. મોટાઓની રીત ન્યારી છે, એને દ્રષ્ટાંતો કેમ સૂજે. તો બધા સંતો બેઠા છે, એમને મહારાજ કહ્યું કે જો સંતો સાંભળો, વડતાલમાં રામપ્રતાપભાઈનો જે બંગલો છે એમાં અમે બેસતા અને ત્યાં ધ્યાન કરતા, પણ ત્યાં લોકો ખૂબ ભીડ કરે એટલે અમને ધ્યાન ભજનમાં મજા ન આવી. એટલે એક વિચાર થયો, જો સાંભળજો ક્યાં લઈ જાય છે વાત, એટલે વિચાર થયો કે આ રામપ્રતાપભાઈના બંગલા કરતા આપણે એક નાનકડો ઓરડો હોય અને એમાં એક ઢોલિયો અને બે સેવક જ બેસી શકે એવડો જો ઓરડો હોય તો સુખેથી ધ્યાન થાય. એટલે પછી અમે આથમણી બાજુ એવો ઓરડો કરાયો અને એમાં અમે ધ્યાન કર્યું. થોડા દિવસ ધ્યાન કર્યું ત્યાં અમને વળી વિચાર થયો કે આ પડી જાય એવા મકાનો છે, એના કરતા કોઈ પર્વતની જો ગુફામાં બેસીને ધ્યાન ભજન કરીએ તો વધારે સારું. પણ વળી વિચાર થયો કે એ ગુફાઓ અંતે તો પડી જાય એટલે એ સ્થાન બરાબર યોગ્ય નહીં, એના કરતા કોઈ વિશિષ્ટ સ્થાન હોવું જોઈએ. એટલે પછી અમે વિચાર કર્યો, બદ્રિકાશ્રમ, શ્વેતદ્વીપ, બ્રહ્માદિક ઈશ્વરોથી માંડીને પ્રકૃતિ પુરુષના લોક સુધી બધાના સ્થાન જોયા, તો પણ એમ થયું કે અંતે પ્રલય કાળમાં તો એ બધા નાશ પામી જાય છે, માટે એ પણ અમને ઠીક ન લાગ્યું. પછી અમે અંતરદ્રષ્ટિ કરી ત્યારે અમારા હૃદયમાં પ્રકાશ જણાયો અને એ પ્રકાશમાં ભગવાનની મૂર્તિ દેખાઈ, ત્યારે અમને એમ થયું કે આ રીતે આ સ્થાનમાં ધ્યાન ભજન કરવું એ જ શ્રેષ્ઠ છે. એટલે સંતો બ્રહ્મરૂપ ભાવ થઈ અને ભગવાનની ભક્તિ ઉપાસના કરવી એના જેવું કોઈ ભજનને યોગ્ય સ્થાન નથી. સરસ રીતે સરળ ભાષામાં સમજાવ્યું. હવે આવી ભાવનાથી કોઈ ભજન કરે તો ધીમે ધીમે શું થાય? તો મહારાજ કે આવી રીતે ભજન કરતા કરતા એને પોતાનું જે સ્વરૂપ છે એને અતિશય પ્રકાશમાન ભાળે અને તે પ્રકાશને વિશે ભગવાનની મૂર્તિ જેવી પ્રગટ પ્રમાણ છે તેવી અતિશય પ્રકાશે યુક્ત ભાસ. ભગવાનની મનુષ્યરૂપ મૂર્તિનું એ ધ્યાન ભજન કરે છે જે સામે બેઠા છે એવા મનુષ્યરૂપ ભગવાન પણ અતિશય પ્રકાશે યુક્ત એને ભાસે, પોતાના હૃદયમાં પોતાના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય અને પરમાત્માનો સાક્ષાત્કાર થઈ જાય, અતિશય પ્રકાશે યુક્ત ભગવાનનું દર્શન થાય. ચિત્ર પ્રતિમાનું ધ્યાન કરતો હોય તો એમાંથી એને પાષાણ ધાતુ આદિકના ભાવ ઉડી જાય અને એ રૂપ ભગવાનની મૂર્તિ એના હૃદયમાં સાક્ષાત થઈ જાય. આવું થાય તો મહારાજને કહેવાનો અર્થ એ છે કે પછી એ નિર્વિઘ્ન ભક્ત થાય છે, એને ક્યારેય વિઘ્ન પડતું નથી. અને જો આવી સ્થિતિ ન થઈ હોય તો એને માટે મોટું વિઘ્ન છે, એ વિઘ્નનો કોઈ પાર નથી. દૂધમાં માખણ છે, ઘી છે, દૂધ જમાવ્યું, ગોરસ કર્યું, હવે એને તમે વલોવો અને માખણ છૂટું પડ્યું. હવે છાશમાંથી માખણ છૂટું પડ્યા પછી એ માખણ છાશમાં ડૂબે નહીં, વાત પતી ગઈ, એમાં ક્યારેય ભળે નહીં. માખણ છૂટું પડી ગયું પછી તમે એને અમેરિકા જર્મની લઈ જાઓ અને પાછું છાશમાં ઘાલી દે એવું કોઈ મશીન ખરું? પતી ગયું, છૂટું પડી ગયું, હવે એ છાશમાં ક્યારેય ભળે નહીં. એવી રીતે જે સાધના કરતો કરતો ભક્ત ત્રણ દેહથી પોતાની ભાવના કરતો, જુદી ભાવના કરતો, ભગવાનની ઉપાસના કરતો જયારે બ્રહ્મરૂપ થઈ જાય છે, એ માખણ જુદું પડી ગયું,
હવે એને માથે કોઈ વિઘ્ન ન રહ્યું, પૂરું, હવે એ સંસારમાં ભળે નહીં. પણ જો આ ભાવ નથી થયો તો એને માથે વિઘ્ન છે. શું વિઘ્ન છે એના માટે દ્રષ્ટાંત આપ્યા. જુઓ, એ સ્થિતિમાં હવે જરા ધ્યાનથી સાંભળજો, થોડું મોડું થશે કારણ કે આપણે મોડું શરૂ થયું છે. એને માથે વિઘ્ન છે કઈ રીતે, કે જો એવી સ્થિતિમાં શિવજી નહોતા વર્તતા, કેવી, કે પોતાને બ્રહ્મરૂપ અતિશય પ્રકાશમાન ભાળીને એમાં પુરુષોત્તમને સાક્ષાત દેખે એવી સ્થિતિ વાળો ભક્ત ન થયો હોય, એવી સ્થિતિ, તો એવી સ્થિતિમાં જો શિવજી નહોતા વર્તતા તો મોહિની સ્વરૂપમાં મોહ પામ્યા, એવી સ્થિતિમાં બ્રહ્મા નહોતા વર્તતા તો સરસ્વતી દેખીને મોહ પામ્યા, એવી સ્થિતિમાં નારદજી નહોતા વર્તતા તો પૈણાનું મન થયું, અને ઇન્દ્રચંદ્રાદિકને જો એવી સ્થિતિ નહોતી તો કલંક લાગ્યા. એટલે ભક્તિ ઉપર ભય આવે આવે ને. પણ એમાંથી એક વાત એ છે, હું તમને પૂછું કે એવી સ્થિતિમાં શિવજી નહોતા વર્તતા તો મોહિની સ્વરૂપમાં મોહ પામ્યા, એને નાને મેળ કેમ આવે? શિવજીની એવી સ્થિતિ નથી, દાખલો આપ્યો છે એટલે તમે સ્વીકારી લ્યો એમ મેળ ન પડે. પણ શિવજીને શું એવી સ્થિતિ નથી? શિક્ષાપત્રીમાં મહારાજ કહે, નારાયણ અને શિવજી બેનું બ્રહ્મરૂપે વેદમાં પ્રતિપાદન થયું, ઉભયોર બ્રહ્મરૂપેણ વેદેશું પ્રતિપાદના, તો એને તો આ સ્થિતિ છે. શું શિવજી ત્રણ અવસ્થાન? અરે એ તો તમામ અષ્ટાંગ યોગનો પ્રવર્તક પણ શિવ છે. તો એવા મોટા એને અહીં કેમ ઘટાવાય? ત્રણ દેહ ત્રણ અવસ્થાથી બધાથી પર બ્રહ્મરૂપ શિવજી વર્તે છે ના. વચરામૃતની અંદર પણ ફરીથી શ્રીજી મહારાજ ગરડા મધ્યના 51માં પણ યાદ કરે છે કે શિવ બ્રહ્મા જેવા તો કોઈ સમર્થ નહીં, એ તો નારદ જેવા ગુરુ, અને એ જેવા બ્રહ્મરૂપે વર્તે એવા તો બીજા કોઈથી વર્તવું પણ કઠણ થઈ પડે. લ્યો પોતે જ કહે છે પાછું, ત્યાં પેલા એમ કહે છે ને આ પાછા ખંડન કરે છે, એવા બ્રહ્મરૂપે કોઈ વર્તી ન શકે. વર્તાલના 20માં વચરામૃતમાં એમ કહ્યું કે શિવ બ્રહ્મા શૃંગી ઋષિ પારાશર નારદ એ બધાને શું નિર્વિકલ્પ સમાધિ નહોતી? નિર્વિકલ્પ સમાધિ વાળા જ હતા. તો નિર્વિકલ્પ સ્થિતિ સમાધિને પામેલા આ બધા છે, અને પછી એમ કહે છે જો એવી સ્થિતિ નહોતી વર્તતી એટલા માટે પડ્યા, મેળ નથી આવતો, આટલું બધું ખોટું ન બોલાય. આ બધા સ્થિતિ વાળા જ છે, સ્થિતિમાં નહોતા વર્તતા એવું નથી. પણ એમાંથી સમજવાનું એવું છે કે એ જ વચનામૃતોની આગળ પાછળ મહારાજ એમ કહે છે કે એમને વિશિષ્ટ સંજોગોમાં ભૂંડા દેશકાળને યોગ્ય કરીને આવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ. સ્થિતિ તો હતી જ, એટલે સાર શું લેવાનો? ભૂંડા દેશકાળના યોગ થયા, કેવા થયા એ એના ચરિત્રોમાંથી આપણે જોઈશું. પણ યાદ એટલું રાખવાનું કે એવા વિશિષ્ટ સંજોગ પેદા થયા કે એનાથી એ પડ્યા, અને પડે એની સંભાવના શું છે? કે એક નારાયણ સિવાય બધા જ માયામાં તણાય. તત્સૃષ્ટ સૃષ્ટેશુ કોન્વ ખંડિત દિહી પુમાન ઋષિન નારાયણ મૃતે યોશિન મય્યેહ માયા. એક નારાયણ જ માયામાં ક્યારેય લપટાય નહીં, બાકી ગમે તેવા હોય તો વિષમ દેશકાળ થાય ત્યારે તણાયા વગર ન રહે. આ ચોખ્ખું પરિણામ છે. એટલે સમજવાનો સાર એટલો કે આવા મોટા દ્રષ્ટાંત એટલા માટે મૂક્યું છે કે આવી સ્થિતિ હતી, છતાં પણ જો આવું થયું દેશકાળે તો જેને આવી સ્થિતિ નથી એનું શું થાય? એનો તો કોઈ પત્તો જ લાગે નહીં. પેલા તો ક્યારેક પડ્યા, એક વાર પડ્યા, પણ આને સ્થિતિ નથી, એ તો પડેલો જ છે, ગટરમાં જ છે, અને એનો કોઈ વિઘ્નનો હિસાબ જ નથી. આપણે કાઉન્ટ ગણીએ એક દિવસમાં આપણું પતન અને ઉત્થાન કેટલું? સવારે કહે આજે ચૂરમું નથી ખાવું, તો બપોરે તો શિયરે ખાઈ લીધું હોય. આ તો એક દ્રષ્ટાંત છે. એમ હરપળ આ પતન છે. એટલે આવાઓને જો આમ થયું તો આ સ્થિતિમાં ન વર્તે એ ભાઈનું તો કંઈ કામ નથી. એટલા માટે સાવધાની, આ સ્થિતિ કરો, અને એ સ્થિતિ કરો તો નિર્ભય, તો પછી તમે પડશો નહીં. ધ્યાન રાખવાનું છે વિશિષ્ટ સંજોગનું. એ વિશિષ્ટ સંજોગ શું છે? અમુકે ભગવાનની સાથે અહમ કર્યો, અમુકે ભગવાનની સાથે હઠ કરી, એના પરિણામે પતન થયા. જો પેલું દ્રષ્ટાંત ટૂંકમાં, શિવજીનું મોહિની સ્વરૂપમાં મોહ પામવું કેમ થયું? સાગર મંથન થયા પછી ભગવાને અમૃતની વેચણી માટે મોહિની સ્વરૂપ ધારણ કર્યું. અમુક સમય પસાર થઈ ગયો, શિવજી તો હાજર નહોતા. તમામ દેવતાઓએ મોહિની સ્વરૂપનું દર્શન કર્યું, પણ પાછળથી શિવજીને મેસેજ મળ્યા. ગુજરાત સમાચાર વાંચ્યું હોય છે તો શિવજીને એમ થયું, ઓહો, ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કર્યું અને મને તો આ લોકોએ કોઈ યાદ ન કર્યો, ઝેર પીવું તો ત્યારે યાદ કર્યો, અમૃત ટાણે મને કોઈ યાદ ન કર્યો, એટલે ભગવાનનું દર્શન રહી ગયું. ભગવાન વિષ્ણુ જયારે મળ્યા ત્યારે શિવજીએ કહ્યું, મહારાજ મને પહેલું દર્શન જોઈએ. ભગવાન વિષ્ણુએ કહ્યું કે યોગી તમારું કામ નથી, તમે ધ્યાન કરો એ બરાબર છે, માહિરું મોહિની સ્વરૂપ તમને જોવું ઠીક નથી. તો કે ના મહારાજ, આપનું સ્વરૂપ છે, હું શું જોવામાં મના કરું, મારે જોવું છે. ભગવાન વિષ્ણુએ ત્રણ વાર મના કરી કે યોગી ધ્યાન કરો એ બરાબર છે, તમારું આ કામ નહીં. તો કે ના, શા માટે નહીં, મને એ દર્શન કરાવો. હઠ કરી અને ભગવાને કહ્યું, લો યોગીરાજ તૈયાર, પડદો ઊંચકું છું, મારું મોહિની સ્વરૂપનું દર્શન કરાવું છું, જરા જી પકડ કે રખના. હા શિવજી તૈયાર. એક પળની અંદર વાતાવરણ પલટાઈ ગયું. મંદ શીતળ જેમ અત્યારે પવન ફૂંકાય છે એમ સરસ મજાનો વાતાવરણમાં મંદ શીતળ સુગંધ પવન, એકદમ વસંત, એકદમ કમળ અને પોઈણાઓ, એકદમ કોયલોનો કેકાર, મયુરના કુકારો થવા માંડ્યા, મયુરા મયુરો મળ્યા ગેકારો કરવા, નદી નાળામાંથી મળ્યા સુંદર મજાના સુગંધી પવનોના ફોરા છૂટવા, અને આખું વાતાવરણમાં વસંત વ્યાપી. શિવજી ચારે બાજુ દ્રષ્ટિ કરે છે, શું થઈ રહ્યું છે, શું થઈ રહ્યું છે, એમાં અચાનક સામે ફૂલ દોલનો એક મોટો ઝૂલો પુષ્પગુચ્છથી લદાયેલો એની સામે નજર પડી, તો એના ઉપર ભગવાન મોહિની રૂપે જમણા પગની ઠેલ દઈને હિંચકતા જોયા. એ જોયા અને શિવ ભાન ભૂલ્યા, દોડ્યા. જેવો હાથ પકડવા ગયા, ન વસંત, ન પુષ્પો, ન કોયલોનો કેકારવ, ન કુંજન, નહીં હિંડોળો, નહીં ફૂલનો ગુચ્છ, નહીં મોહિની. ભગવાન વિષ્ણુ ખડખડાટ હસતા, જોયું યોગી? હા મહારાજ, હું લુપ્ત થઈ ગયો. પણ શિવજીએ ચરણમાં માથું મૂકીને એક જ વાત કહી કે મહારાજ, આપ જયારે મોહિની બનતા હો સ્વયં, ત્યારે તમારામાં મોહ કોણ ન પામે, માટે હું મોહ પામ્યો, પણ ક્ષમા કરો. તો જો શિવ તણાય, એટલે એવા સંજોગમાં ગયા. બીજી બાબત છે બ્રહ્માજીની. સરસ્વતીનું નિર્માણ થયું, એનો બાપ છે અને આ એની દીકરી છે. પણ સરસ્વતીના રૂપને બ્રહ્માજીએ મર્યાદા મૂકીને જોયું. સગા બાપે દીકરીને ક્યારે ટકટક આંખથી જોવાય નહીં. હવે તમે જમાનો બહુ ખરાબ આવે છે, બધું વાંચતા હશો, જાણતા હશો. ઘણાને ઘણા વખત પેલા વિરોધ હતો, ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં માં બેન દીકરી સાથે એકાંતમાં ન રહેવું એવું કેમ લખ્યું, પણ આજના સંદર્ભમાં વાંચો તો ભગવાન સ્વામિનારાયણ બહુ જ સમાજની આગળ છે. તો બ્રહ્માજી આ જમાનામાં ભૂલ કરી, પોતાની દીકરીને ટીકી ટીકીને જોઈ વિહવળ થઈ ગયા, દોડ્યા. સરસ્વતીએ જાણ્યું કે પિતાજી આ તમે શું કરો છો. દીકરી એકદમ ભાગ્યા, બ્રહ્માજી પાછળ દોડ્યા. ન ભાન રહ્યું કે હું ક્યાં જાઉં છું, સમાજ જુએ છે. બાપ દીકરીની પાછળ ઘેલો થયો. સરસ્વતીએ જાણ્યું ભૂંડી છે, એટલે સરસ્વતી મૃગલું થઈ ગયા, હરણી બની ગયા. તો બ્રહ્માજી હરણ થયા, પાછળ દોડ્યા. આગળ દક્ષ પ્રજાપતિ એવા કોઈ ઉભા હતા ઋષિઓ, કેમ એ જાણી ગયા કે આ હા હા. એમણે કહ્યું, અરે દાદા તમે ઉભા રહી ગયા, પોતાનું અસલ સ્વરૂપ પ્રગટ કર્યું. પરંતુ મને એક વસ્તુ મનમાં લાગે છે કે ત્યારથી માંડીને સરસ્વતીને એવો આઘાત લાગ્યો કે એમને લગ્ન સંસ્થા ઉપર પૂરી નફરત થઈ ગઈ, અને સરસ્વતી આજીવન કુંવારા રહેવાનું વ્રત લઈ બેઠા. આજે પણ સરસ્વતી કુંવારા છે, કે આ મામલામાં આ બબાલમાં પડવા જેવું નથી. સગો બાપ જો નજર બગાડતો હોય તો મારે લગ્નમાં જવું નથી. તો આ પ્રસંગ બ્રહ્માનો બન્યો. ત્રીજો નારદજીનો. નારદજીને શું થયું? આપણે રામચરિત માનસ પ્રમાણે લઈએ તો નારદજી હિમાલયની તળેટીમાં તપ કરવા બેઠા અને સમાધિસ્થ થઈ ગયા. એવા સમાધિસ્થ થયા કે ઇન્દ્રને ચિંતા થઈ. ઇન્દ્રને એમ થયું કે કોઈ તપ કરે પેલી ગડગડાટી ઇન્દ્રને થાય કે આ મારું ઇન્દ્રાસન લઈ લેશ. જેમ આપણા બધા રાજગાદી વાળા છે, એને એમ થાય ને પેલો મારી ગાદી પડાવી જશે, હમણાં મારી ખુરશી લઈ જશે, હવે જો આવું કઈ કરશો તો હું વિધાનસભા વિખેરી નાખીશ. હું એટલે બધાને ચિંતા છે ગાદીની. ઇન્દ્રને ચિંતા થાય એટલે કામદેવને બોલાવ્યો, જાઓ એ વિઘ્ન કરો. ટૂંકમાં લઈએ છે કથા. અને કામદેવ આવ્યો છે હિમાલયની તળેટીમાં. ફરીથી એમણે આ પોતાનો પ્રભાવ પ્રસરાયો, નારદજી ઉપર ખૂબ અખત્યાર કર્યો. નારદજીની આંખ ઉઘડી નહીં, અડોલ. કામદેવ પગમાં પડી ગયો. એક જ પ્રયોગ કર્યો અને ફૂલની માળા લઈને આવ્યો. અપ્સરાઓ ગંધર્વો નૃત્ય એમને કહી દીધું, તમારો સાજ સંકેલી લ્યો, મને લાગે છે કે નારદજી આ રીતે આંખ નહીં ખોલે. એટલે તમે બધા જાઓ, બધું સમેટી લીધું ને હાથમાં ફૂલની માળા લઈ નારદજીના ગળામાં નાખી અને જય જયકાર કરવા માંડ્યો કે ધન્ય હો મહારાજ, તમારા જેવા મેં કોઈ તપસ્વી યોગી ને સંયમ ઇન્દ્રિય કોઈ જોયા નથી. એમ કહીને સ્વયં કામદેવ જ્યાં પગમાં પડ્યો એટલે નારદજી આંખ ખોલી નાખી. પ્રશંસા આવી. આનો અર્થ શું છે કે ગમે તેવા વિઘ્નોથી માણસ બચી જાય ને ભક્તિમાંથી ન પડે, પણ આ 250 રૂપિયાના મળતા ફૂલના હારથી માણસ ભક્તિમાંથી પડી જાય. જ્યાં જોયે ત્યાં ડોકું લાંબુ કરીને બેસી જાય, મને ક્યારે હાર પહેરાવશે, મને ક્યારે હાર પહેરાવશે. અને જેમ મોટો હાર પહેરાવ્યો વધારે મનમાં ગુલગુલી થાય કે હું કઈક વિશિષ્ટ છું. તો આ હાર તો ખરેખર એનું નામ જ છે હાર, હરાવી દે એનું નામ હાર. નારદજીને હરાવી દીધા ફૂલની માળાથી, કામદેવે હરાયો. આ ખોલી નાખી, એને એટલું જ કરવું હતું ને તપ બંધ થઈ જવું જોઈએ. કામ પૂરું કર્યું, જય જયકાર કરી કામદેવ જતો રહ્યો. સ્વર્ગમાં જઈને ઇન્દ્રની સભામાં કહ્યું કે નારદજી ધન્ય છે, એવો જીતેન્દ્રી કોઈ જોયો નહીં, એવો કોઈ સમાધિસ્થ પુરુષ ન જોયો, એવો કોઈ તપસ્વી ન જોયો, એવો કોઈ મુનિ ન જોયો. અપસરાઓના નૃત્ય ઝાંઝરજા ઝણકાર એને કઈ વિચલિત ન કરી શક્યા. દેવ સભાઓમાં બહુ સન્માન થયું, નારદજીના ગુણગાન થયા, નારદજીને બોલાવવામાં આવ્યા, ઇન્દ્રે સન્માન કર્યું. કારણ કે એને તો બસ પતી ગયું ને કામ, પછી સન્માન કરવામાં શું વાંધો. નારદજીને હવે ગર્વ થયો, એને એમ થયું કે હું કઈક છું. પણ પેલું યાદ શું આવ્યું કે શિવજીને કોઈ ખબર કર્યા છે કે નહીં, કારણ કે એકવાર શિવજીને કામે પછાડી દીધો, પણ મને કામે ન પછાડ્યો, મેં કામને પછાડ્યો, એટલે આ વાત કોઈ શિવજીને કરી હશે કે નહીં, નહીં કરી હોય મને જવા દે. હવે આ અહંકાર થયો અને સ્વયં નારદજી નારાયણ નારાયણ કરતા કૈલાસ પહોંચ્યા. ભગવાન શિવ ભોલેનાથ તો સમાધિમાં જુએ છે કે નારદ આવે છે પણ બીમાર થઈને આવે છે. એટલે ઉભા થયા, માણસ માંદો આપણે ઘરે આવતો હોય તો આપણે એને સામેથી હાથ પકડવો પડે, નહીતર આપણા બાણામાં ભૂખ દઈને પડે ક્યાંક. અમારે એક ભાઈ વાત કરતા હતા કે મારા સંબંધી મળવા આવ્યા, ચાય બનાવી, ચાય એને રકાબી માપી, એક ઘૂંટડો ભર્યો એટેક આવ્યો, હું મરી ગયો કે મારે એને દવાખાને લઈ જવા, આને ખિસ્સામાં પૈસા ન હોય, મારી પાસે પૈસા નહીં, અને જે ધમાલ થઈ ભાઈ, ગાડી લાવો, ટેક્સી લાવો, આ ક્યાં ભવે આવી, મારા આંગણામાં આવીને ચા બનાવીને એ ઊંધો પડ્યો, અને મારે ઉછીના ઉધારા કરીને દવાખાના ભેળો કરવો પડ્યો, અને 3 દી જાગ્યો. એટલે આવું થઈ જાય. એટલે ભગવાન શિવજી ઉભા થયા, નારદજીને હાથ જાલીને પોતાની પાસે લઈ આવ્યા, બેસો. પેલું પૂછ્યું, કેમ છો? બહુ સારું છે મહારાજ, પણ તમને કઈ સમાચાર મળ્યા છે કે નહીં? લો શિવજી કે અહીંયા તો બહુ ઠંડુ વાતાવરણ રહે છે ને, અહીં કોઈ આવતું નથી ને કોઈ જાતું નથી ને, હમણાં બરફ ખૂબ પડે છે ને એટલે કોઈના સમાચાર આવતા નથી, અને મેં કોઈ પેપર બંધાવ્યું નથી, અને હમણાં નારદે આવ્યો નથી એટલે મને કઈ ખબર નથી. આ તું આવ્યો અને તું સમાચાર આપ. અરે મહારાજ, કે એવું બન્યું, હિમાલયની તળેટીમાં જઈને મેં તપ કર્યું. બહુ સારી વાત છે, આપણે તપ ન કરીએ તો કોણ કરે, હું તપ જ કરું છું. તો કે ના ના ના, બહુ મજાની વાત છે, તો આટલા વર્ષો સુધી મેં તપ કર્યું, સમાધિસ્થ થયો, કામદેવ આવ્યો મને પરાજિત કરવા, પણ મને પછાડી ન શક્યો, મારા ચરણમાં કામદેવ નિમો. મહારાજ, તમને એકવાર પછાડી ગયો તો ને? શિવજીએ જાણ્યું કે આ ભૂંડી કરી. નારદજીને એમ છે કે નંબર 1 હું છું, નંબર 2 શિવજી છે. એટલે શિવજી ભલામણથી સાંભળી લીધું, પણ એટલી એને સલાહ આપી કે તમે મને જે વાત કરી એ તમે વિષ્ણુને કરતા નહીં, કારણ કે એ સહન નહીં કરે. મારું તો આ ઠેકાણું છે, એટલે હું તો કઈ બોલીશ નહીં, મનમાં કીધું. પણ આટલી સલાહ આપી નારદજી, હરો ફરો, વિચરો, ભક્તિ કરો, પણ આ વાત તમે ક્યારે વિષ્ણુ આગળ કરતા નહીં, બાકી બધા દેવની આગળ કહેવાની છૂટ છે, જાઓ. વિષ્ણુને આ નારદજીને મનમાં એમ થયું કે જોયું, પોતાનું નીચું દેખાય એટલા માટે મને ના પાડે છે, અવળું જ સૂજે. અહંકાર કોઈ દિવસ સવળું સૂજવા દે નહીં. ભગવાન શિવ ભલમન સાહેબથી કહે છે કે વિષ્ણુને ન કહેતા નહીં તો તમારી ભૂંડી દશા થશે. પણ એને એમ થાય છે કે મારો નંબર 1 થયો ને આને જોયું જવાતું નથી, સીધા ઉપડ્યા વિષ્ણુ પાસે. ભગવાન વિષ્ણુએ કીધું, પધારો પધારો નારદજી, આવો. ઘણા સમય, હા મહારાજ, હમણાં સમય જ ક્યાં હતો, એટલે તપમાં પડી ગયો તો. એવું ઘોર તપ કર્યું, કામદેવ આવ્યો. એમ પછી શું? એમણે તો મને પછાડવા માટે ખૂબ માથાકૂટ કરી, પછી મને ન હરાવી શક્યો એ મારી આગળ હાર સ્વીકારી ગયો. જોયું મહારાજ, મેં કામને પરાસ્ત કર્યો. ભગવાન વિષ્ણુ હસતા હસતા કે નારદજી, તમે યોગી છો, અરે તમને કામદેવ શું કરે, તમે મારું ભજન કરતા હતા,
મારા સ્મરણથી તમને કામદેવ કંઈ ન કરે એ તો હું નારદ તમને કહું, પણ તારું કોઈ ભજન કરે ને તોય એને કામ ન વ્યાપે એમાં તે મોટી મોત શું મારી છે, આવો તો પ્રતાપી છો. તો કે મહારાજ પણ કામ બહુ મોટું થયું. હા બહુ સરસ થયું, કઈ વાંધો નહીં. નારદજીને સુખ નથી, ભગવાને જોઈ એવા બિરદાવ્યા નહીં બરાબર. નારદજી ત્યાંથી વિદાય થયા. ભગવાને જાણ્યું આની હવા કાઢવા જેવી છે. અને ભગવાનનો ખોરાક બીજાનો અહંકાર છે એ જ ભગવાનની રોટલી દાળ ભાત શાક છે. એ કઈ શિરોપુરી લાપસી બટેટા વડા ભજીયા પુરી શ્રીખંડ બાસુંદી રસપુરી ખાતો નથી, એ આપણો અહંકાર ખાય છે. ગર્વ કિયો સોઈ નર હાર્યો, ચણોથી બહુ રૂપાળી હતી પણ ગર્વ થયો એટલે ભગવાને એનું મોઢું કાળું કરી નાખ્યું. લે જા આખી જિંદગી ભોગો. નારદજીને ગર્વ થયો ને ચાલ્યા. ભગવાન વિષ્ણુએ માયા પ્રસરાવી, 100 જોજનના વિસ્તારમાં અવકાશની અંદર એક નગરી નિર્માણ થઈ ગઈ. એમાં શીલનિધિ નામનો રાજા બનાવટી ભગવાને બેસાડી દીધો, પ્રજાજનો વસાવી દીધા. અને શીલનિધિને ત્યાં વિશ્વમોહિની નામની એક કન્યા, એનો સ્વયંવર, દેશ દેશાવરથી રાજાઓ આવ્યા છે. નારદજી વાલ્ખિલ્ય એની વીણા લઈને ચાલ્યા જાય છે શ્રીમદ નારાયણ નારાયણ કરતા. એમાં એમણે જોયું આ જળહળાટ છે એનો, આવી નગરી કોઈ દી જોઈ નહીં. કોઈને પૂછ્યું ભાઈ શું છે, ખબર નથી. ના, અહીંયા શીલનિધિ નામ, શીલનિધિ નામનો રાજા છે ને એની દીકરી વિશ્વમોહિની, એનો સ્વયંવર છે, એટલા માટે બધા આવ્યા છે. નારદજીને એમ થયું આ નગરી જોતો તો જઉં, નગરી જોઈ તો એમ થયું રાજાને મળતો તો જાઉં. રાજાને ખબર પડી નારદજી પધાર્યા છે, એમણે સન્માન કર્યું, ચરણ ધોયા અને બેસાડ્યા, અને તુરંત પોતાની દીકરી યુવાન વિશ્વમોહિનીને શીલનિધિ લાવ્યો. નારદજીને પગે ન લગાડી, કારણ કે પગે લગાડે શિષ્યા થઈ જાય, એટલે શીલનિધિ સમજે છે અને પગે ન લગાડાય. સીધી દીકરીને ઊભી રાખીને શીલનિધિએ કહ્યું કે નારદજી આપ આવ્યા છો, કાલે મારી દીકરીનો સ્વયંવર છે, આપ એનો જરા હાથ જોઈને ભવિષ્ય બતાવો કે એનું ભવિષ્ય કેવું છે. પણ નારદજી હાથ હાથમાં લીધો, સ્પર્શ થયો, બુદ્ધિ ગુમ, એનું મોઢું જ જોયા કરે છે. શીલનિધિ કે મોઢું નહીં જોવો, હાથ જુઓ. તો વળી પાછો હાથ મૂકીને મોઢું જોયે, તમને કહ્યું નહીં મોઢું નહીં જોવો, હાથ જુઓ. નારદજી વિચાર કરે છે, હાથ જોયો, એમણે ભવિષ્ય વાંચ્યું. આને જે પરણશે 14 બ્રહ્માંડનો અધિપતિ થશે, આને જે પરણશે એ ક્યારે મરશે નહીં, આને જે પરણશે એને ક્યારે યુદ્ધમાં કોઈ જીતી શકશે નહીં, આને જે પરણશે એ ક્યારે ઘરડો નહીં થાય. હકીકતમાં એ હતું કે જે 14 બ્રહ્માંડનો અધિપતિ હશે એ આને પરણશે, જેને ક્યારે મૃત્યુ નહીં હોય એ આને પરણશે, જેને કોઈ ક્યારે હરાવી નહીં શકે એવો જે હશે એ આને પરણશે. પણ નારદજીને બધું ઊંધું વંચાણું કે આને જે પરણશે એ ક્યારે મરશે નહીં, આને જે પરણશે 14 બ્રહ્માંડનો અધિપતિ થશે. નારદજી કે પરિણા જેવું ખરું. એટલે તરત જ આશીર્વાદ તો આપવાના હતા નહીં, મનમાં નક્કી કર્યું છોકરી પરણવા જેવી છે, હવે આવે છે હમણાં કામ વિજેતાની કથા કરીને આવે છે. નારદજી મનમાં થયું કે હવે અહીંથી જાઓ, એટલે એકદમ રજા માગી. એટલે શીલનિધિ એમ કહ્યું કે મહારાજ તમે આવ્યા છો તો કાલે સ્વયંવર છે, મારી દીકરીને આશીર્વાદ નવ દંપતીને આપીને પછી જાઓ. નારદજી કે ના ના, આશીર્વાદ સમય નથી, સમય નથી, શું કામ ઉમેદવારી કરવી છે, હવે આશીર્વાદ દેવાનો ક્યાં એ પ્રસંગ જ છે, હવે તો કાલ લાઈનમાં બેસવું જો. અને નારદજી ઉપડ્યા, પણ વિચાર કરવા માંડ્યા કે આના આ મારા રૂપમાં મને વિશ્વમોહિની હાર પહેરાવે, માથે તોલો, દોઢ વેતની ચોટલી, શરીર થઈ ગયું છે ઘો જેવું, તપ કરીને વિશ્વમોહિની જેવું રૂપ હોય તો વિશ્વમોહિની હાર પહેરાવે, પણ હવે તાત્કાલિક તો શું એવા ઔષધોથી કેમ શરીર બનાવવું, ન બને. અને આ તો કાલનો જ પ્રસંગ છે, એક દિવસમાં શું થાય, વરસ દાડાનો ફરક હોય તો માન મસાલા ગમે તેવું એવું કંઈક લાવીને બરાબર ખોરાક કરીને શરીર બરાબર કરવું શક્ય નથી. એક ઈલાજ છે, ભગવાન વિષ્ણુ દયાળુ છે, ખૂબ તપશ્ચર્યા કરી છે, એની પાસે હું મારી માગણી મૂકું. એક પગે ઉભા રહીને ભગવાન વિષ્ણુના જપ કર્યા, ભગવાનને તો બધું કરવું હતું, એ જ મિનિટે તરત પ્રગટ થયા. અરે નારદજી બોલો બોલો, માંગો માંગો માંગો. નારદજીને પાછો ભ્રમ થયો કે મારું કાર્ય સફળ થવાનું છે એટલે ભગવાન તત્કાળ પ્રગટ થયા, મારી માગણી વ્યાજબી છે, પણ એને ખબર નથી તમને શું કરાવવું છે. ભગવાન કે બોલો નારદજી શું જોઈએ, કે જ્ઞાન વૈરાગ્ય ભક્તિ શું જોઈએ છે, તો કે ના મહારાજ એ તો બહુ પીડ્યું છે, તો શું જોઈએ છે. આપન રૂપ દેહી પ્રભુ મોહી, જોવો પાછી અક્કલ ખોઈ. એ મહારાજ મારે આ વિશ્વ મોહિનીને પરણવું છે એટલા માટે મને તમારું રૂપ આપો. રૂપ ઉછીનું મળે, પણ યાદ ન રહ્યું કે તમને તમે તમારું રૂપ મને થોડો સમય આપો જેથી કરીને હું વિશ્વ મોહીને પરણી શકું. રૂપ ઉછીનું લેવાતું હોય તો કાબર કુબડા બધા કોકનું પાડોશમાંથી ઉછીનું લઈને પરણી આવે, પછી પાછું આપી આવે, એવું થતું નથી. ભગવાન વિષ્ણુએ કહ્યું, નારદજી સારું, સમય ઉપર તમારું જેમ ભલું થશે ને એમ હું કરીશ, ચાહો. નારદજીને એ પણ શબ્દો બરાબર સંભળાયા નહીં, ભગવાન અદ્રશ્ય થયા. બીજા દિવસનો સવાર પડ્યું, આખી રાત નારદજીએ ભજન કર્યું છે, મહારાજ નંબર લાગી જાય, નંબર લાગી જાય, નંબર લાગી જાય. સમિયાણામાં આવ્યા છે. નારદજીએ ચારે બાજુ નજર કરી, આટલી બધી ખુરશીઓ છે, દેશ દેશાવરથી રાજાઓ આવશે, પરંતુ આમ હાથ ફેરવે છે તો એને લાગે છે કે રૂપ નીખર્યું છે. ભગવાને એવી કરામત કરી, શરીરમાં તે જ દેખાય, મોઢું વાંદરાનું કરી નાખ્યું, ફક્ત મોઢું વાંદરાનું અને શરીર રૂપકડું. નારદ મોઢું દેખાય નહીં અને આ સંન્યાસી મહારાજ અરીસો તો રાખે નહીં ભેળો, એટલે હવે મોઢું જોવાય કેમ, આટલી શકલ બદલી નાખી, શરીર એકદમ ખૂબ સુંદર લાગે. નારદજીને વિચાર છો કે આવું સરસ મજાનું રૂપ વિશ્વ મોહિનીને આટલા ચક્કર કાપવા પડે, એના કરતા પેલી જ ખુરશીમાં બેસી જાઓ. એટલે એમણે પગ તોડવા માટે પેલી ખુરશીમાં બેઠા, પેલી જ લાઈનમાં આવે, પૂરું ઉપાડીને ઘર ભેગા, પણ ઘરે નથી, જાશો ક્યાં, નથી ઝૂંપડું, નથી કોઈ મહેલ, નથી કોઈ એપાર્ટમેન્ટ, કોઈ સોસાયટીમાં બંગલો ભાડે નથી લીધો, જાશો ક્યાં, ગંગા ને કિનારે ક્યાંક જોડે વડલા હેઠ પીડ્યા રે થાય બે જણા, પણ સીધો ઉપડી જાઉં કે. બેઠા, ઘંટનાદ થયો, શંખનાદ થયો, અને વિશ્વ મોહિની સખીઓની સાથે સુંદર મજાની પુષ્પમાળા લઈને આવી. પેલી લાઈનમાં જ્યાં પ્રવેશવા ગઈ ત્યાં જ મુહૂર્તમાં અપશુકન, વાંદરાનું મોડું જોયું. વિશ્વ મોહિનીએ કીધું બેનપણીઓને, મારા બાપને કહીને આને ધક્કા મરાવીને બહાર કાઢો, અપશુકન વાંદરો અહીં ક્યાં બેઠો છે. આખી લાઈન છોડી દીધી. ઓલા રાજા ઊંચા નીચા થઈ ગયા, આના પાપે અમારું શું, બધા લટકી રહ્યા. વિશ્વ મોહિની આખી બીજી લાઈનમાં વહી ગઈ. નારદજીને હજી એમ થયું કે આને મારા ઉપર નજર નથી પડી એટલે મને જોવાનું ભૂલી ગઈ છે, એટલે ઉલ્લીને પાછી એ લાઈનમાં આવી. નારદજી આવ્યા, વિશ્વ મોહિની કાતે વાહે પડી ગયો લાગે, એ લાઈને છોડી દીધી, આગળ નીકળી ગયા. એ વખતે શિવજીના બે ગણ હતા, એ પાછળ પાછળ ફરતા હતા. શિવજી મોકલ્યા હતા ખાસ સમાચાર તાજા લેવા માટે કે આ નહીં ધડો રાખે અને વિષ્ણુ ખરેખર આને સુવડાવશે, ઊંધે માથે નાખશે આને, એટલે તમે જઈને મને તાજેતર લાઈવ કાસ્ટ મને સમાચાર મેસેજ આપતા રહ્યો. બે ગણ આવ્યા હતા ખાસ બ્રાહ્મણના વેશમાં, ત્યાં નારદની પાછળ પાછળ જ આવે. આ બધું થયું એટલે ખુરશીઓ લાઈનો કૂદે એટલે પેલા ગણથી રેવાયું નહીં. એમણે હાથ પકડીને કીધું, મહારાજ તમે સાધુ મહારાજ હો, તમારી પાસે દર્પણ ન હોય, બહાર તળાવ છે એમાં મોઢું જોયા હો. અને નારદજી અકળાયા, એટલે આપનું મોઢું, હા જાઓ. અને પાણીમાં જોયું અને નારદજી ખીજાયા. આ હા હા, ભગવાન વિષ્ણુ ઉપર ક્રોધ થયો, આને આ મારી દશા કરી, ખખડાવી નાખું વિષ્ણુને. આટલા વર્ષો સુધી મેં વીણાના તાર તોડી નાખ્યા, આંગળીઓમાંથી લોહી ટપકી ગયા, એક પરણવાનો વખત આવ્યો તો મને પરણવા ન દીધું અને મને ફજેતો કર્યો, મને વાંદરાનું મોઢું બનાવ્યું, લાગ જોઉં છું. વિષ્ણુ લોક તરફ ગતિ કરી કે આ બાજુ શું થયું, ભગવાન પોતે જ વિષ્ણુ આવી એને સ્વયં લગ્ન મંડપમાં આવ્યા, વિશ્વ મોહિની હાર પહેરાવ્યો, ભગવાને પોતાના રથમાં બેસાડ્યા, વિશ્વ મોહિની લઈને ભાગ્યા. એ નારદજી જતા હતા એ રસ્તામાંથી નીકળ્યા, આવે આને ફાવે ને એવું પાછું. નારદજીએ જોયું આ વિષ્ણુ જ છે, પણ જ્યાં જોયું ત્યાં તો રથમાં વિશ્વ મોહિની, આને પરણવું તું પોતાને, એટલા માટે મને આ વાંદરાનો કર્યો. અને પછી તો બહુ ઝઘડો થયો છે, ભગવાનને શાપ આપ્યો છે, તમે મને જાઓ સ્ત્રીથી વિયોગ કરાયો છે તો હું તમને શાપ આપું છું, તમને પણ તમારી પત્નીથી વિયોગ થાય. અને એ રામા અવતારમાં ભોગવ્યો. ભગવાને કહ્યું કોઈ વાંધો નહીં, તું મારો ભક્ત છો, તારું અહિત થાય એવું હું ન કરું, હું શાપ મારે શિરે સ્વીકારી લઉં છું, પણ હું તને પડવા નહીં દઉં. નાનું છોકરું કે મારે પૈણું છે, પરણાવાય, હજી દૂધની બોટલ હોય હાથમાં કે મારે પૈણું છે, એટલે નારજી સમજો તમે બાળક છો માટે હું તમને લગ્ન થવા ન દઉં, આવું રામાયણમાં કીધું છે ભાઈ. પછી માયા ભગવાને આમ ખેંચી લીધી, જેવી માયા ખેંચીને નારદજી એકદમ આશુ, મહારાજ વિશ્વ મોહિની ગાયબ, રથ ગાયબ, કોઈ પણ નહીં, અને આ બધી ગાળો દીધી યાદ, એટલે ભગવાનના પગ પકડ્યા, મહારાજ મેં આપનો ખૂબ અપરાધ કર્યો છે. તો કે નારદજી જે થયું તે મેં તમારે મોડે સ્તુતિ પદો બહુ મીઠા સાંભળ્યા, પણ આ સાંભળવાનો પણ એક મજો આવ્યો છે, એટલે આનંદ છે, જાઓ સુખેથી. હવે તમે આ પ્રાયશ્ચિત્તમાંથી છૂટવા માટે
એક હજાર વર્ષ સુધી ઓમ નમઃ શિવાયના જપ કરો ત્યારે પવિત્ર થશે. લ્યો ક્યાં ભટકાડ્યા? નંબર વન લેવો તો એક હજાર વર્ષ સુધી ઓમ નમઃ શિવાયના જપ કરો જાઓ. એટલે આવા વિશિષ્ટ સંજોગોમાં નારદજી પણ મોહિત થયા. ઇન્દ્ર ગૌતમ પત્નીને અહલ્યાને પરણવાયો, એની સાથે વિલાસ કરવા આવ્યો. ચંદ્રને મિત્ર બનાવ્યો. મનનો દેવતા ચંદ્ર છે. જો કોઈ પણ ભોગ ભોગવો હોય તો મનને એમાં ભેળવા વગર થતો નથી. ચંદ્રને મિત્ર બનાવ્યો, એને કુકડો બનાવ્યો. ઇન્દ્ર સ્વયં ગૌતમ ઋષિનું રૂપ લીધું અને રાત્રિના બે વાગે કુકડો બોલ્યો. ચંદ્ર બન્યો તો કુકડો બોલ્યો. ગૌતમને એમ થયું, સવાર થયું, તુંબી પાત્ર વલકલ વસ્ત્ર લઈ અને સ્નાન કરવા ઉપડી ગયા. પાછળથી ઝૂંપડી સુનકાર પડી અને ગૌતમના રૂપમાં ઇન્દ્ર અહલ્યાની કુટીરમાં પ્રવેશ કર્યો. ગૌતમ પત્નીએ જાણ્યું, અહલ્યાએ જાણ્યું કે મારા પતિ આવી ગયા છે. અરે સેવા માટે ઉદ્યત થઈ, પણ એમણે તો વિલાસની માગણી કરી, પણ પતિવ્રતા નારીએ કોઈ ઇનકાર કર્યો નહીં. હકીકતમાં ઋષિ નહોતા, એ તો ઇન્દ્ર હતો, પરંતુ કુટિલ વેશમાં ગૌતમના રૂપમાં હતા. એટલે અહલ્યા ફસાઈ ગઈ. બહાર કુકડો ફરે છે ચંદ્ર. બન્યું એવું કે જેવા નદીએ સ્નાન કરવા માટે ઋષિએ કમંડળ જળમાં બોળ્યું, વરુણદેવ પ્રગટ થયા. મહારાજ અડધી રાતે? અરે બ્રહ્મ મુહૂર્ત થયું. વાણુ વાયુ કુકડો બોલ્યો? કુકડો નથી બોલ્યો, કપટ છે. આપ જલ્દી પધારો, હજી રાત્રિના બે વાગ્યા છે, આપને ત્યાં વિલાસ થઈ રહ્યો છે, જલ્દી ભાગો. એકદમ ગૌતમ આવ્યા. જાણ્યો ખખડાટ થયો, ઇન્દ્રને પસીનો વળી ગયો, મૂળ રૂપમાં આવી ગયો અને ધમાલ થઈ. આપ જાણો છો, શાપ આપ્યો. અહલ્યાને પણ શાપ થયો, ઇન્દ્રને સહસ્ર ભગનો શાપ થયો, ચંદ્રને ક્ષયનો શાપ થયો અને સૌને ફળ ભોગવવા પડ્યા. ચંદ્ર બૃહસ્પતિ ગુરુ કહેવાય, એની પત્નીને ઉઠાઈ ગયો અને પોતાને ત્યાં રાખ્યા. તો આ બધાની કથાઓ પુરાણોમાં લખાયેલી છે. તો જે તે પ્રકારે જો એની આવી સ્થિતિ નહોતી તો પડી ગયા. એટલા માટે જો આવી સ્થિતિ ન હોય તો વિઘ્ન છે, થાય તો વિઘ્ન નથી. બીજો ફાયદો બતાવે છે કે જો આવી સ્થિતિ ન થઈ હોય તો ભગવાનમાં પણ પ્રાકૃત ભાવ આવી જાય. પરીક્ષિત મહારાજા હતા, એમણે જયારે રાસલીલા સાંભળી તો એને સંશય થયો, સુખજીને ન થયો. એટલે આ સ્થિતિ ન હોય તો આવી પણ ભગવાનની લીલામાં સ્વરૂપમાં સંશય થાય અને એની ઉપાસના નષ્ટ થઈ જાય. વાત સાચી છે. અર્જુનને માયિક દ્રષ્ટિથી પોતાના સખા લાગતા હતા ભગવાન શ્રીકૃષ્ણ. સખેતી મત્વા પ્રસભમ યદુપમ. પણ વિશ્વ સ્વરૂપ જયારે ભગવાને દર્શાવ્યું દિવ્ય દ્રષ્ટિ આપીને, ત્યારે અર્જુને કહ્યું, મહારાજ મને માફ કરો, મેં તો તમને હાંસી મસ્કરીમાં મારો મિત્ર જાણીને મેં ઠઠ્ઠા ઠીંગાઈ કરી, અને આપ તો ઓહો હો હો શું છો મહારાજ. હવે એની દ્રષ્ટિ પલટાઈ ગઈ. દ્રષ્ટિ બે છે, એક માઇક અને બીજી દિવ્ય. ડોક્ટરની પાસે તમે જુઓ, આપણે જઈએ તો ડોક્ટર ઉપર ઉપરથી બધું તપાસી લે, પણ અમુક દર્દોમાં ઊંડાણ હોય તો એક્સરે કરાવે, એક્સરે સોંસરું ઉયું જાય અને એ પ્લેટમાં બતાવે કે આમાં શું છે. એમ આ જે દિવ્ય દ્રષ્ટિ છે ને સોંસરવી જાય છે. ભગવાન ગમે તેવા ચરિત્ર કરે પણ એની દ્રષ્ટિ એવી દિવ્ય છે કે એમાં જાણે કે આમાં કંઈ છે નહીં, આ નિર્દોષ નિર્લેપ છે. એટલે દિવ્ય દ્રષ્ટિ બ્રહ્મ ભાવ થયા વગર આ દ્રષ્ટિ આવે નહીં. કપટ કેમ કરી શકે? ભગવાન પણ કેમ કરી શકે? સમજો કે કોઈ સંત એવી સ્થિતિ વાળો છે કે તમારા મનને જાણી જાય, તો તમે એની પાસે જઈને બેસો અને મનમાં કંઈ ઉપર ઉપરથી સારું સારું બોલો તો એ સંત તો જાણી જવાના જ, એમ જ કહેવાના છે કે હવે રહેવા દો હું જાણું છું, કારણ એની પાસે તાકાત છે. એવી રીતે આવી સ્થિતિને પામેલો છે એ ક્યારે ભગવાનની માયામાં પછી મોહિત થતો નથી. ઉદ્ધવજી પણ મોહિત ન થયા. ગોપીઓની કથાઓ જાણી કે કુબજાને ત્યાં ગયા તો ભગવાન ઉદ્ધવજી એના કાકા થાય એને સાથે લઈ ગયા, એને દ્વાર ઉપર ઉભા રાખ્યા અને ભગવાન પોતે અંદર ગયા. તો ઉદ્ધવજીને સંશય ન થયો, સમજે છે કે આ તત્વ જુદું છે. આ દ્રષ્ટિ થયા વગર ભગવાનની લીલાઓમાં પાર ઉતરાય નહીં. એટલા માટે એ સ્થિતિએ પહોંચ્યો હોય તેને શું થાય કે હું જેને ભજીને આવી સ્થિતિએ પહોંચ્યો છું તો પછી એમાં તો આ દોષ હોય જ કેમ? કારણ કે હું આવો નિર્દોષ, મને પણ માયા અડતી નથી, મને પણ સ્વપ્નમાં વિકાર સ્પર્શ કરતો નથી, પાપની સ્ફૂર્ણા થતી નથી, તો આ તત્વને તો ક્યાંથી થાય? કારણ કે એને ભજને તો હું એવો થયો, માટે એને ક્યારે ભગવાનમાં સંશય થતો નથી અને ભગવાનની ઉપાસનામાંથી પડવાનું થતું નથી. એટલા માટે પણ મહારાજ ભાર મૂકે છે કે બ્રહ્મ ભાવ કેળવો જેથી ભગવાનનું સ્વરૂપ યથાર્થ ઓળખાય. ઝવેરી હોય એ જ ઝવેરાતને જાણે. તમે બ્રહ્મરૂપ થશો તો જ પરબ્રહ્મને ઓળખી શકાશે, યથાર્થ નહીતર ઓળખી નહીં શકાય. જો સાદી વાત કરું, ઘરડા માણસ થયા હોય એટલે આપણે શું કહે
છોકરા શું કે ખબર છે, બાપો લવ લવ બહુ કરે છે, ટવ ટવ બહુ કરે છે, ખાઉં ખાઉં બહુ કરે છે, ચીડિયો સ્વભાવ થઈ ગયો છે, બોલ બોલ બહુ કરે છે, એના કોઈ પાર નથી આવતા. આવું ન હોય પણ એને સમજાય નહીં, પણ એ ઘરડો થાય ત્યારે સમજાય કે ઘરડા થાય ત્યારે મગજ કાબુમાં રહેતું જ નથી. ન બોલવું હોય તો બોલાય છે, ન કરવું હોય તો આવું થાય છે, કારણ કે એ અવસ્થાના ગુણ છે. એટલે ભાઈ વૃદ્ધ થાય ત્યારે ખબર પડે, એ વગર એને એક વાત સમજાય નહીં. એવી રીતે બ્રહ્મરૂપ થયા વગર પરબ્રહ્મની એકેય વાત સમજાય નહીં, એકેય લીલા પણ સમજાય નહીં. માટે ભગવાન જેવા છે એવા સમજવા માટે પણ બ્રહ્મ ભાવના કરીને પરબ્રહ્મની ઉપાસના કરવી યોગ્ય છે. હવે એક મુદ્દાની વાત ટૂંકમાં આવે છે કે આવી સ્થિતિ લેવી છે, બરાબર છે, તો મહારાજ છેલ્લે બતાવ્યું કઈ રીતે થાય. એક જ વસ્તુ કે એવી રીતે ભગવાનમાં અખંડ વૃત્તિ રાખતા રાખતા એવી દ્રઢ સ્થિતિ થાય છે. હવે આ ચોથો મુદ્દો ઉમેરાયો, એને ધ્યાનમાં રાખવાનો છે. એક, નામ સ્મરણ કરવું. બે, નામીય સહિત કરવું. ત્રણ, બ્રહ્મ ભાવે સહિત કરવું. અને ચોથું, અખંડ કરવું. પાંચ દસ મિનિટ ચોવીસ કલાકમાં બેસીને આત્મા છું એમ ભાવના કરી અને ભગવાનનું ભજન કરી લીધું, અને પછી મહારાજ કે ઘડી એકાગ્ર બનીને ભજન કરે અને પછી ચાળા ચૂંથતો ફરે, એનાથી આ સ્થિતિ થતી નથી. હા, થોડી વાર ચોવીસ કલાકમાં એને બે ત્રણ મિનિટ કે પાંચ મિનિટ બ્રહ્મ ભાવના રાખી, ભગવાનની ઉપાસના કરી, ધ્યાન ભજન કર્યું અને પછી સંસાર વ્યવહારમાં ડૂબી જાય અને વૃત્તિ તૂટી જાય તો આ સ્થિતિ નહીં થાય. બહુ સરસ રીતે, પર્યાપ્ત રીતે આ વચનામૃતમાં મુદ્દા બે મૂક્યા, બે આગલામાં મૂક્યા. એટલે નામ સ્મરણ નામીય સહિત, બ્રહ્મ ભાવે સહિત અને અખંડ. થોડો સમય કરીને મૂકી દીધું વાત પતી ગઈ તો નહીં થાય. કેમ? એક જગ્યાએ પાણીનો ઘડો ઢોળ્યો, પછી કાલે ઢોળો તો પાણીનો ધરો ન ભરાય, કારણ કે આગલા દિવસનું જળ આગલા દિવસે સુકાઈ જાય, વળી આજે ઢોળો થી પાછું સુકાઈ જાય. પણ નાની એવી જો આંગળી જેવી પાતળી શેર અખંડ વહેતી હોય તો મોટો પાણીનો ધરો ભરાઈ જાય, થાય ને? એટલે આજે થોડી વાર સ્મરણ કર્યું, થોડી વાર બ્રહ્મ 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 પરબ્રહ્મ પરબ્રહ્મ કર્યું અને પછી બથમ બથા, તો ક્યાં ઉડી ગયું બ્રહ્મ ભાવ? એ ન સમજાય કાંઈ નહીં. ખીચડી ચૂલે મૂકી, ગેસ ચાલુ કર્યો, પાંચ મિનિટ ચાલુ રાખી પાછો બંધ કરી દીધો, પછી દસ પંદર મિનિટ પછી પાછો ચાલુ કર્યો, પંદર મિનિટમાં પાંચ મિનિટ ચાલુ રાખ્યો, પાછો બંધ કરી દીધો, ખીચડી ચડે? ચડે કોઈ દિવસ? એની 71 પેઢી આવે તો ખીચડી ન ચડે. એ તો સતત, જ્યાં સુધી ખીચડી પાકે નહીં ત્યાં સુધી ચૂલો બંધ કરાય નહીં. અખંડ જોઈએ, બસ અખંડ એની નીચે તાપ હોય તો જ ખીચડી પાકે, નહીતર ખીચડી પાકે નહીં. તમે તપાવ્યું, ખીચડી ઠરી ગઈ, પાછું તપાવો ફરીથી. એટલે આપણું એ થાય છે, સવારે પૂજા કરી પછી ભગવાન જોત, ભગવાનની જગ્યાએ આપણે, આપણી જગ્યાએ. અમને ક્યારેક કોઈને વાત કરીએ ને તો કે અમે શિક્ષાપત્રી પ્રમાણે રહીએ છીએ, ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં કીધું છે સવારે પૂજા પાઠ કર્યા પછી બહાર નીકળ્યા પછી સૌએ પોતપોતાની રીતે રહેવું, પોતપોતાની રીતે વર્તવું. અરે હા, એમ નથી કીધું બાપા. એટલે અખંડ, અખંડ જોઈએ. પ્રાણાયામની પ્રક્રિયા શીખાવનારા જોજો, એ શું કે છે કે તમે રોજ કરો, જો વચ્ચે એક દિવસ પણ પાડી દીધો તો તમને ફળ નહીં મળે, ખરું ને? રોજ કરો. જો એમણે કીધું કે બે મહિનાનો કોર્સ છે, બે મહિનામાં એક પણ દિવસ પડવો ન જોઈએ, જો એક દિવસ પડ્યો તો ફરીના દિવસથી પાછા બે મહિના ગણવાના, તો જ કામયાબી થાય. ભાઈ આવી વાતમાં પણ એક દિવસ પડે તો સિદ્ધિ થતી નથી, તો આ બ્રહ્મ ભાવની સિદ્ધિ થાય ક્યાંથી? પાંચ મિનિટ કર્યું અને પછી ઠેકાણું નહીં. અખંડ જોઈએ. તમે વોકિંગ લ્યો ને સવારમાં, એ અઠવાડિયામાં બે દિવસ લ્યો ને પછી પંદર દિવસ સુધી ન લ્યો તો તમને વોકિંગનો કોઈ ફાયદો ન મળે. અરે ડોક્ટર અમુક દવાઓ આપે છે તો એમ શું કે છે કે આ કોર્સ પૂરો કરવાનો, જો અધૂરો રહ્યો તો ઉથલો મારશે. એક કે એક વસ્તુમાં તમારે એને કન્ટિન્યુઅસલી જોઈએ તો જ તમારે સિદ્ધિ થાય, નહીતર થતી નથી. ત્યારે આપણે એવું થાય છે, મંદિરે આવ્યા ત્યારે ભજન કર્યું, પગથિયા ઉતર્યા એટલે પોતપોતાની રીતે વર્તવું ના, એટલે આ આ વસ્તુ સિદ્ધિ નથી થતી. એટલે અખંડ. હવે અખંડ કરવાની વાત આવે ત્યારે એક પ્રશ્ન થાય, અખંડ કરવું કેમ બાપા? અમારે વ્યવહારમાં રહેવું કે નહીં? શું તમારે જેમ મંદિરમાં પડી રહેવું? કેમ રહેવું? મહારાજ કે રે, કઈ રીતે? કે ભગવાનમાં જયારે વૃત્તિ રાખે છે ત્યારે વૃત્તિના બે ભાગ થાય છે. બહુ સરસ વચનામૃત છે, સંપૂર્ણ તયા છે, એકાંતિક પ્રાપ્તિને માટે એકદમ સંપૂર્ણ છે, કોઈ મુદ્દો છોડ્યો નથી. હવે રાખવું છે તો હા, તો રાખશો તો વૃત્તિના બે ભાગ થશે. કઈ કઈ? એક વૃત્તિ પ્રેમે યુક્ત અને બીજી વૃત્તિ વિચારયુક્ત. એટલે એક પ્રેમે યુક્ત વૃત્તિ છે એ ભગવાનમાં અખંડ રહેશે,
અને વિચારે યુક્ત વૃત્તિ છે એ આપણા દેહના તમામ વ્યવહારોમાં રહેશે, ભજનનો કરનારો છે એમાં રહેશે, એ બધું ધ્યાન રાખશે, બધી ક્રિયા કરાવશે, સંકલ્પો સાચા ખોટા થાય એને પણ જોશે, એને ટાળશે, વ્યવહાર પણ કરશે, દેહની ક્રિયા પણ કરશે, એ વિચારે યુક્ત છે. અને પ્રેમે યુક્ત વૃત્તિ અખંડ ભગવાન મારીએ છે. આ રીતે જ્યારે એ સાધે ત્યારે વૃત્તિ તૂટે નહીં, નહીતર તો ક્રિયામાં ગયા તો ક્રિયારૂપ, ભજનમાં આવ્યા તો ભજનમાં, એમ નહીં થાય. એટલે આ સાધવું પડે. તો કોઈને એમ થાય કે આવી રીતે ખરેખર લખ્યું છે પણ થાય ખરું, વૃત્તિના બે વિભાગ થાય, આમ કરવા જાય તો કઈ રીતે થાય, વૃત્તિ આમ રાખવા જાય તો આમ થઈ જાય, જો ભગવાન સંભાળવા જઈએ તો રોટલી બળી જાય, રોટલીને ધ્યાન રાખવા જાય ભગવાન ભૈયા જાય, તો આ કેમ ના થાય પણ કર્યું નથી. તમે મારુતિ ગાડી કે એસટીએમ તમે લઈ નીકળો અને તમારે જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચો, એ લક્ષ્ય છે કે મારે અમદાવાદ કે રાજકોટ જવું છે, બરાબર છે, તો તમે રસ્તા ઉપર ધ્યાન પૂરેપૂરું છે કે નહીં? ત્યારે રસ્તાની આજુબાજુ ધ્યાન બધે છે, આખી ગાડીમાં ધ્યાન છે કે પંચર પડ્યું, વ્હીલ ડગ્યું, બારણું ખુલ્યું, ડેકી ખુલ્લી છે, બારણું ખુલ્લું છે, એમાંય ધ્યાન છે. ઓવરટેક થાય છે, આવે છે, જાય છે, ઝાડવા છે, વૃક્ષો છે, લીલોતરી છે, વરસાદ થયો છે, નથી થયો, વાવણી થઈ છે, નથી થઈ, મજૂરો છે, નથી, જોવે છે, બાજુમાં બેઠો છે એની સાથે વાતો કરે છે, એની સાથે તાલ લે છે, પાન બીડી સોપારી ખાવું હોય તો ખાય છે, રેડિયો સાંભળવો હોય તો એમાં પણ કોમેન્ટરી સાંભળતો જાય છે, ફોન હોય તો એને સેલ્યુલર ફોનથી વાત કરે છે, અને છતાંય ગાડી દોડી જાય છે કે નહીં. આમાં તો પાંચ છ વૃત્તિઓ કરે છે, તો આમાં બે વૃત્તિ ન થાય? પણ કરતા નથી. વ્યવહારમાં આપણે બધું કરીએ છીએ, પાંચ પાંચ વૃત્તિ થાય છે. એટલે મહારાજે લગભગ અંત્યના નવમા વચનામૃતમાં એ જ કહ્યું છે, ઘોડે સવારીનું દ્રષ્ટાંત આપ્યું છે, પાણીયારીનું દ્રષ્ટાંત આપ્યું છે, પણ આજના જમાનામાં એ બધું ગયું એટલે આપણે મોટર ગાડીનું આપવું પડે, તો એ બધું ધ્યાન રાખે. પણ પ્રેમે યુક્ત વૃત્તિને સમજવા માટે એક જ વસ્તુ ધ્યાનમાં રાખો, પતિવ્રતા નારી, એનો પતિ પરદેશ ગયો, એમ કહ્યું છે કે હું મહિના દાડા પછી આવીશ, પણ આવ્યો નહીં, મહિના છ થઈ ગયા. ધર્મિષ્ઠ અને પતિવ્રતા નારી છે, વિજોગણ સ્ત્રી, હવે ઘરનું કોઈ પણ કામ કરે છે ત્યારે એને કોનો ચહેરો દેખાય છે? બોલો, કોનો દેખાય છે? હાલતા ચાલતા ખાતા પીતા જાગતા સ્વપ્નમાં, અરે ઊંઘમાં પણ ઝબકી ઝબકી જાય છે, આવ્યો આવ્યો સમાચાર આવ્યા, ફળિયામાં જઈને દોડે, પવનથી બારણું ખોખડે તો દોડીને જાય, સ્વપ્નમાં પણ એ જ. તો ઘરનું કામ નથી કરતી? ઘરનું કામ કરે છે, પણ એની વૃત્તિ એના પતિના સ્વરૂપમાંથી એક ક્ષણ પણ જતી નથી. શા માટે? એવો પ્રેમ છે. એટલે એવો જો પ્રેમ ભગવાનમાં જાગે તો એક વૃત્તિ ભગવાનને છોડવા ક્યારે તૈયાર થાય જ નહીં, અને ઓટોમેટિકલી બીજી વૃત્તિ છે એ સમાધાન સાધીને વ્યવહારમાં રહેવા માંડે કે હવે આ કરો. ગોપીઓ છે એ વ્યવહારનું કામ કરે છે, બધું ગાયો દોય છે, વલોણા કરે છે, પણ કૃષ્ણ એના દિલમાંથી જાતો નથી. એટલે પતિવ્રતા નારી, સમજો કે પતિવ્રતા આજે રહી છે કે નહીં એ પ્રશ્ન છે, પણ કોઈને જે સાચો પ્રેમ થયો છે તો એના પ્રિય પાત્રને ભૂલે નહીં. એ ન સમજાય તો જવા દો. તમે ગાડી લઈને જાઓ છો ને તમારો દીકરો કોઈનો, તમારો કોઈનો માની નહીં લેતા, કોઈનો દીકરો હોસ્પિટલમાં સિરિયસ છે, ફોન આવ્યો છે અને એ જાય છે, એક ક્ષણ એ ગાડી ચલાવતા એના દીકરાને ભૂલે છે? શું થયું હશે? ડોક્ટરે સારવાર કરી છે, દીકરો હશે, સ્વસ્થ હશે, વાગ્યું હશે, નહીં વાગ્યું હોય, જવાશે, પહોંચાશે, ક્યાં છે? ગાડી જાય છે, છતાં વૃત્તિ ક્યાં છે? દીકરામાં જ. એટલે અવશ્યપણે બે વૃત્તિ માનવ માત્રને પરમેશ્વરે આપી છે જેનાથી એનો વ્યવહાર ચાલે છે. એટલે એ વૃત્તિ એ પુત્ર પરિવારમાં જે રાખે છે, પ્રેમયુક્ત વૃત્તિ, કોઈ પત્નીમાં રાખે છે, કોઈ પુત્રમાં રાખે છે, કોઈ ધનમાં રાખે છે, એ વૃત્તિને ખસેડીને એને ભગવાનમાં જોડવાની છે, અને બીજી જે વ્યવહારમાં વૃત્તિ અખંડ રહે છે એ વ્યવહારમાં જ રાખવાની છે. આવી જ્યારે સાધના કરે છે ત્યારે એને અખંડ વૃત્તિ ભગવાનમાં રહે છે, અને અખંડ વૃત્તિ રાખે ત્યારે એને કહી એવી સ્થિતિ પ્રાપ્ત થાય છે. કેવી સ્થિતિ? ત્રણ દેહથી પર પોતાનું સ્વરૂપ તેજોમય જુએ ને એમાં ભગવાનની મૂર્તિ સાક્ષાત દેખે, આવી સ્થિતિ થાય. એટલે હવે એ ક્યારેય માયામાં ફસાય નહીં, અને ક્યારેય ભગવાનની માયામય લીલાઓમાં પણ અટવાય નહીં, ન ઉપાસનાથી પડે, ન ભક્તિ માર્ગથી પડે, અને અંતે ભગવાન પુરુષોત્તમ નારાયણના ચરણારવિંદને નિઃસંશય નિર્વિઘ્ન થકો પહોંચે પહોંચે ને પહોંચે. આ રીતે 23મું વચનામૃત મહારાજે સુંદર રીતે સમજાવ્યું છે. સહજાનંદ સ્વામી મહારાજ. Thank you.